कृपा करो हे वाल आपो केवल तमारो आनंद जगत भुलाड़ी वाल अमने डुबाड़ो मूर्ति ज्ञान तमारु आप जो हो जेम छे तेम हो हरिराय दुखदायक आ माया तमारी ये महामोटो बंधन बंधन छोड़ाओ हे पिया मारु राखो तमारा मन मोंघा मर्या छो तमे मावजी ए जी मोंघा मर्या छो तमे मावजी मारा पुण्य उदय थया आज प्रगट प्रभु परमात्मा कोटि ब्रह्मांड ना राजाधिराज दिव्य मति आप जो अनटाल जो अमारो माईक भाव तव दृष्ट तुझने जोइए सर्वत्र रहो तमे एक मां ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री नीलकंठाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः बोलो स्वामी नारायण भगवान की जय हरि कृष्ण महाराज આ વખતની શિબિરમાં આપણે રોજે સવારના ચિંતનમાં બદ્ધથી મુક્ત સુધીની યાત્રા ટૂંકી ટૂંકી રીતે વર્ણવીએ છીએ. એમાં ઘણા વિષયો સંતોએ બધા સંગ્રહિત કર્યા છે, એની થોડી થોડી વાતો અત્યારમાં આપણે લઈએ છીએ. આશા છે કે એનાથી કંઈક પ્રકાશ થાય, કંઈક મહારાજનું જ્ઞાન થાય, કંઈક જીવને ભગવાન મેળવવાની ઉત્કંઠા જાગે એવમ માર્ગ પ્રકાશે. એકવાર ચોખ્ખું સમજાઈ જાય તો શાંતિ થાય. મૂંઝવણી માત્ર જેમ છે એમ નહીં સમજાણું એની છે. માણસ ક્યાંક ક્યાંક અટવાય છે, ગૂંચવાય છે, એનું કારણ એ છે કે એને સરખું સમજાણું નથી. તો વાલા ભક્તો આગળ વધીએ ઉપાસનાના બારામાં થોડું વિચારી લઈએ. ઉપાસના કોને કહેવાય? ઉપાસન, ભગવાનની નજીક જવું એને ઉપાસના કહેવાય. તેલ ધારાવત ભગવાનની સ્મૃતિ રાખવી એને ઉપાસના કહેવાય. પોતાના ઈષ્ટદેવનું અખંડ સ્મરણને ધ્યાન કરવું એને ઉપાસના કહેવાય. એક રીતે ભક્તિ અને ઉપાસનાનો જો ભેદ પાડીએ તો ભગવાનને સાકાર માનવા એને ઉપાસના કહેવાય, અને નવ પ્રકારે ભગવાનને ભજવા એને ભક્તિ કહેવાય. અને ભક્તિની ઉપાસનાને અલગ ન કરીએ તો તેલ ધારાવત ભગવત સ્મૃતિ, ભગવત ધ્યાન, આનું નામ ઉપાસના છે. અને આ ઉપાસના જ જીવને માયા છોડાવીને ભગવાન મેળવાવી આપે છે. માટે જ્યાં હોય ત્યાં ઉપાસના કરો, ઉપાસના કરો, ઉપાસના કરો એમ વાત આવ્યા કરે છે. ખાસ નોંધ લેવી, બહુ પ્રકારની ઉપાસના છે. કોઈને દેવીની, કોઈને દેવની, પરંતુ આપણે તો સર્વ અવતારી, સર્વના કારણ એવા જે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમ ધ્યેય પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની એકની જ ઉપાસના કરવી. કેમ જે સર્વના કારણનું જ ધ્યાન થાય એની જ ઉપાસના થાય, પોતાના ગુરુનું ધ્યાન ન થાય, બ્રહ્મવેતા સંતનું પણ ધ્યાન ન થાય. કારણમ તો ધ્યેય. હું અનેક વાર સમજાવી ચૂક્યો છું તો પણ ઘણા લોકો પ્રશ્ન પૂછપૂછ કરે પછી મારો મગજ જાય. એકમાત્ર સર્વના કારણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન થાય, ખ્યાલ આવે છે તમને? કોઈ સાધુનું ધ્યાન ન થાય, ગુરુજીનું ધ્યાન ન થાય. ગુરુજી દ્વારા ભગવાન પમાય, ગુરુજી અંતિમ વસ્તુ નથી, એ પણ એક માધ્યમ છે, એક રસ્તો છે, ત્યાંથી ભગવાન પાસે જવાય છે. પણ ઘણા લોકો સમજાવીને ગુરુની ઉપાસના કરવા લાગે, કોઈ દેવની ઉપાસના કરે, કોઈ દેવીની કરે, કોઈ ગમે એની કરે, તકલીફ થાય. કારણ કે ભગવાન સ્વામિનારાયણને જ જો મેળવવા હોય, સર્વના કારણને પામવું હોય તો સર્વના કારણનું જ ધ્યાન કરાય. આ વાતને સિદ્ધાંતની રીતે સમજીને ભગવાનના ભક્તોએ પૂર્ણ પુરુષોત્તમ સર્વા અવતારી વાલા વાલા મહારાજનું જ ધ્યાન કરવું, સર્વેમાં ભગવાનનું જ ધ્યાન કરો, જડ ચિદમાં એક ભગવાન જ રહ્યા છે એમ ભગવાનને જ જુઓ, ભગવાનને જ માણો ને ભગવાનનું જ ધ્યાન કરો, આવો અભ્યાસ કરો. કેમ જે ભગવદ્ ઉપાસના વિના જીવ ભગવાનને પામતો નથી. આપણે ફાઇબરની મૂર્તિ હોય એમાં મહારાજનું જ ધ્યાન કરીએ છીએ, ફાઇબરનું નહીં. ધાતુની મૂર્તિ હોય, પાષાણની મૂર્તિ હોય એમાં આપણે ભગવાનનું જ ધ્યાન સર્વ અવતારી સર્વ કારણનું જ કરીએ છીએ, પથ્થરનું કે પાષાણનું નહીં. મનુષ્યરૂપ મહારાજ જ્યારે હતા ધરતી ઉપર ત્યારે નંદ સંતો વગેરે ભક્તોએ એમનું ધ્યાન કર્યું હતું, તે પણ હાડ ચામડાનું નહીં, સર્વના કારણ એવા પુરુષોત્તમ નારાયણનું જ ધ્યાન ધર્મભક્તિના પુત્ર તરીકે વર્તતા ભગવાનમાં કર્યું હતું. જડચિત સમગ્ર વસ્તુમાં સર્વના કારણ એવા ભગવાન સ્વામિનારાયણને જ જોવાય ને એનું જ સ્મરણ એનું જ ધ્યાન હોય તો એને જ પમાય, જેનું ધ્યાન હશે એને તમે પામશો. આ નિયમ છે. સર્વના કારણ શ્રીહરિ સિવાય તમારું બીજાનું ધ્યાન હશે તો તમે બીજાને પામશો. આપણે તો બે ચરણની ઉપાસના છે, બે જ ચરણની ઉપાસના. આ ઉપાસના શબ્દ આવ્યો છે એટલે સમજાવી દઉં. વાલા ભક્તો, અક્ષરનું ધ્યાન ઉપાસના ન થાય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની જ ઉપાસના કરાય, કેમ જે આપણું ઉપાસ્ય સ્વરૂપ એ છે. એ ભગવાનને જ તમે ધારો, એને જ સંભાળો, એને જ પામો. આપણે સંતો ભક્તો બધાયનો ભગવાન પામવા માટે ઉપયોગ જરૂર કરાય, પણ માધ્યમ છે એ. જ્યારે આપણે ભગવાનની ઉપાસના કરતા 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 ભગવાનને પામીએ ને, ત્યારે એક ભગવાન જ રહે છે. માધ્યમો બધા વિલીન થઈ જાય છે. માધ્યમ એને કહેવાય જે ટાઈમ પરેરી હોય. સાધ્યને સિદ્ધ કરવા માટે જેનો સાધન તરીકે ઉપયોગ કરો છો એ માધ્યમ છે. સાધ્ય સિદ્ધ થઈ ગયા પછી સાધન રહેતા નથી, કેવળ સાધ્ય જ રહે છે, એમાં ડૂબી રહેવાય છે. આપણું સાધ્ય મહારાજની એક મંગલમય મૂર્તિ ભગવત સ્વરૂપ છે, અને એ ભગવાનનું સ્વરૂપ સિદ્ધ થઈ જાય અત્યારે એના એકમાં જ તલ્લીન થઈ જવાય. પછી કોઈ ન સાંભળે, અરે ખુદને પણ આત્મા ભૂલી જાય છે, પોતાને પણ ભૂલી જાય. તો ગુરુને ભૂલી જવા કે મુક્તને ભૂલી જવા, ધામને ભૂલી જવું, એ તો શું, ખુદને ભૂલી જાય છે. એક ભગવત સ્મૃતિ જ રહે છે ને, એવો ભગવાન મય થાય જીવ. આ ઉચ્ચતમ ઉપાસના છે, શ્રેષ્ઠતમ શુદ્ધ ઉપાસના. એવા સર્વાવતારી ભગવાન પૂર્ણ પુરુષોત્તમના શુદ્ધ ઉપાસક થવું. ગડબડ ગોટાળો ન કરવો. ભગવાન શ્રીહરિ રાજી થશે ને પોતાની દિવ્ય મૂર્તિનો મહા આનંદ દેશે. માટે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના આપણે કરવી એ આપણા ઉપાસ્ય છે. હવે છે ભગવાનનું સ્વરૂપ. ટોપિક બદલ્યો. ભગવાન કેવા છે ધ્યાન દો. ભગવાન 16 વર્ષની ચૈતન્યની મૂર્તિ છે, જેમાં એક પરમાણુ જડ નથી. અતિ મનોહર સુંદર આકૃતિ છે, જેને બે મિનેત્ર છે, બે ચરણ છે, બે કાન છે, બે હાથ છે. એ ભગવાનને 4 હાથ 8 હાથ કે સહસ્ત્ર હાથ નથી. તે ભગવાન નિરાકાર નથી. નિરાકાર શાસ્ત્રમાં ક્યાંય કહ્યા હશે તો પણ ભગવાનને આપણા જેવો માયિક આકાર નથી એમ બતાવવા માટે નિરાકાર કહ્યા હશે. નિરાકાર કહે છે એનો અર્થ જ એટલો છે કે ભગવાનનો આકાર માયિક નથી. દિવ્ય આકાર તો છે છે ને છે. અને એ ભગવાનની દિવ્ય જે મનોહર એક મૂર્તિ છે, તે મૂર્તિમાંથી કરોડો સૂર્યના જેવું તેજ નીકળે છે, કોટાન કોટી સૂર્યના જેવું. એ તેજ એટલે કે આ સૂર્યના જેવું જડ તેજ નહીં, પરંતુ ચૈતન્ય પ્રવાહ વહે છે. એ તેજ અને એ મૂર્તિ બે નથી, તત્વ એક છે, પરંતુ કાર્ય કારણ ભાવ છે. મૂર્તિ કારણ છે અને તેજ એનું કાર્ય છે. એ તેજ કેટલે સુધી છે એ હજી કોઈને ખબર જ નથી. એ તેજ અને મૂર્તિ એક જ ભગવાન છે, માટે એ ભગવાનના તેજમાં અનંત બ્રહ્માંડો અણુની બેઠે ઉડતા ફરે છે. એને આપણે એમ કહીએ છીએ ભગવાનના એક રોમમાં કોટી બ્રહ્માંડો ઉડે છે. એ ભગવાન પોતાના તેજે કરીને ચિદ અને અચિદના ધારક છે, પ્રેરક છે, એના વ્યાપક છે, એના આધાર છે અને એના નિયામક છે. અને ચિદ અચિદ એ ભગવાનને વ્યાપ્ય છે, ભગવાનને આધીન છે, ભગવાનને નિયામ્ય છે. આમ ભગવાનને આને સંબંધ છે. ભગવાન એના શરીરી છે અને ચિદ અચિદ એનું શરીર છે. ચાહે બદ્ધ હોય, ઈશ્વર હોય યા મુક્ત હોય, જેઓ ભગવાનના આકારે આકાર વૃત્તિઓ કરીને ખુદને ભૂલીને ભગવદ્ રૂપ થઈ ગયેલા કોઈ અનાદિ મુક્ત હોય તો પણ તે ભગવાન એના શરીર છે. ભગવાન સુખદાતા છે અને મુક્ત સુખ ભોગતા છે. ભગવાન સ્વામી છે અને મુક્ત ખુદને ભૂલીને અવલબાઈની જેમ હું સહજાનંદ છું એમ થઈ ગયા હોય તો એ સેવક છે અને ભગવાનને આધારે છે, ભગવાનને નિયામ્ય છે અને વ્યાપ્ય છે. અને ભગવાનનું આપેલું જ એવું જ્ઞાન એ માણી રહ્યા છે, માટે ભગવાન સ્વામી અને એ સેવક છે. સ્વામી સેવક ભાવ ક્યારેય મટતો નથી, કોઈ કાળે નહીં, અસંભવ. કોઈ દંભ કરે તો વાત જુદી છે, બાકી સ્વામી સેવક ભાવ અખંડ છે, એનું ખંડન કોઈથી નથી થઈ શકતું. એક ભગવાન કરાવે કોઈ જીવને અવલબાઈના જેવી સ્થિતિ ને એવું જ્ઞાન જ દઈ દે, ભાન જ ન રહે, હું સહજાનંદ છું એમ થઈ જાય એને, એ તો ભગવાનનું કરતાપણું છે, એ જીવનું નથી, એ અવલબાઈનું નથી. એટલે સ્વામી સેવક ભાવ ક્યારેય મટતો નથી, કોઈનો મટાડ્યો. ભગવાનનું સ્વરૂપ આ ટાઈપનું છે. એ પરમાત્માના દિવ્ય પ્રકાશમાં, ચૈતન્યમાં, એ અંતર્યામી સ્વરૂપમાં ચિદ અચિદ બધાય વિકસિત અવસ્થામાં એવમ સંકોચિત અવસ્થામાં સુખે કરીને રહે છે. એ ચિદાકાશમાં જ આપણે બધા છીએ. પરમાત્માનું તેજ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં પરમાત્માની મૂર્તિ એવી ને એવી છે. કેમ? જે તેજને મૂર્તિ એક જ છે, તત્વ નોખું નથી. એટલે જ્યાં ભગવાનને જેવું દર્શન દેવું ઘટે એવું દે છે. ભગવાન આપણી દ્રષ્ટિએ અણુય દૂર નથી. ભગવાન સદાય આપણે જ્યાં છીએ ત્યાં આપણે આકારે આકાર જ છે, જ સાકાર જ છે. દૂર અને છેટાપણું તો માયિક મતિમાં છે, દિવ્ય મતિમાં નથી. દાખલો આપું છું. ભગવાનની મૂર્તિ અને ભગવાનની મૂર્તિમાંથી નીકળતું કરોડો સૂર્યના જેવું ચૈતન્ય તેજ ચિદાકાશ એ અનંત અપાર છે. એનું કારણ ભગવાનની મૂર્તિ છે. કારણ કાર્ય ભાવ હોવા છતાં તત્વ એક છે, શક્તિ શક્તિમાન બંને એક જ છે. હવે એવા જે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એના આ સ્વરૂપમાં ચિદ અચિદ વિકસે છે અને સંકોચાય છે. જેમ આકાશમાં ઝાડ વિકસે છે અને ઝાડ હુકાઈને પાછું ધૂળ થઈને સંકોચાઈ જાય છે, એમ ભગવાનમાં સમગ્ર જગત બ્રહ્માંડો થાય છે અને ભગવાનમાં પાછા વિલીન થાય છે. યતો યમાની જાતાની ભૂતાની ઉપનિષદ કહે છે, જેમાંથી સમગ્ર બ્રહ્માંડો થાય ને જેમાં લય થાય છે. જેમાં જગત ઉપજે છે, જેમાં જગત પડે છે ને જેમાં જગત અંતે લય થાય છે, એવા ભગવાન અતિ મોટા છે. પરમાત્માના સ્વરૂપની મોટાઈનો વિચાર કરીએ ત્યારે વિકસિત અવસ્થામાં જ્યારે ચિદ અચિદ હોય, અનંત બ્રહ્માંડો હોય, તો પણ ભગવાનનો જ્યારે મોટાઈ વિચારીએ ત્યારે વિકસેલા અનંત બ્રહ્માંડો પણ પરમાણુ જેવા થઈ જાય. જ્યારે માયા પરમાણુ પ્રલય અવસ્થામાં થઈ ગયું હોય ત્યારે તો વાત જવા દો, પણ આટલો વિસ્તાર થયો છે જડ માયાને સાથે ચિદનો, એવા ટાણે જો ભગવાનની વિશાળતાનો વિચાર કરો તો એની વિશાળતાની આગળ આટલું વિકસેલું પણ આ પરમાણુ ગણાય છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે લોકાલોક પર્વતની આગળ ગિરનાર પર્વત નાનો ગણાય, એવડો નેવડો હોય તોય નાનો ગણાય, એની વિશાળતા આગળ આ નાનો ગણાય છે. એમ ભગવાનની મોટપ આગળ અનંત કોટી બ્રહ્માંડ પરમાણુવત ગણાય છે, કે ભગવાનના રૂમમાં પરમાણુ જેમ બ્રહ્માંડો ઉડે છે. પરંતુ બ્રહ્માંડો કાંઈ પરમાણુ નથી થઈ જતા, થઈ જાય છે પણ એ ક્યારે? પ્રલય થાય ત્યારે. પરંતુ વગર પ્રલયે પણ એ બ્રહ્માંડો ભગવાનની વિશાળતા આગળ પરમાણુવત છે. આવું ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે. અને એ ભગવાન એવા ને એવા સર્વત્ર બિરાજે છે, તારતમ્યતા અનુસારે પ્રકાશે છે. પ્રકાશતા નથી, એવા ને એવા છે, બધે એવા ને એવા, પણ જેની જેટલી પાત્રતા હોય એટલા ત્યાં દેખાય છે. દાખલો દઉં તો આ ઇલેક્ટ્રિકનો તાર આવે છે એમાં કરંટ એક સરખો જ છે, પણ 25 વોલ્ટ્સનો બલ્બ હોય તો એટલો જ પ્રકાશ થાય, 1000 વોલ્ટ્સનો ફોક્સ હોય તો એટલો પ્રકાશ થાય. એમ સર્વત્ર ભગવાન સરખા છે, પણ કોઈ સામાન્ય જીવ હોય તો એ 25 વોલ્ટ્સના બલ્બ જેવો હોય, ટમટમિયા જેવો, તો એમાં ભગવાન એટલા જ પ્રકાશે છે, એનાથી એટલું જ કામ થાય. કોઈ મોટા પુરુષ હોય જાણે ભગવાનને બહુ સંભાળીને પ્રીતિ કરીને ધાર્યા હોય તો એમાં 1000 વોલ્ટ્સના ગોળાની જેમ ભગવાન પ્રકાશતા હોય છે. પણ રહ્યા તો બધામાં ભગવાન એ સરખા જ છે, અને અધિક ન્યૂન પ્રકાશ તો પાત્રના અધિક ન્યૂનપણાને કારણે છે, પણ ભગવાન અંદર અધિક ન્યૂન રહ્યા છે એમ હકીકતે નથી. પણ બીજા બધાને બોલવા માટે એમ સમજવું ઘટે ને બોલવું ઘટે કે એમાં ભગવાન નસી રહ્યા. મોટા પુરુષમાં ભગવાન પ્રગટ સાક્ષાત રહ્યા છે, અને બીજા જીવમાં તો સામાન્ય કર્મફળ પ્રદાતા પણ રહ્યા છે, એ બધું બરાબર છે. પરંતુ દ્રષ્ટાંત આ ધ્યાનમાં લ્યો કે દોરડામાં પાવર 1000 જ રહ્યો છે, પણ ગોળાની જેટલી મોટપ એટલો પ્રકાશ એ દોરડામાંથી એનામાં આવે, અને એટલો લાઇટ ઉજાસને કાર્ય થાય. આમ ભગવાન બધામાં રહ્યા છે એવું ભગવાનનું સ્વરૂપ છે. હવે એ ભગવાન કોઈથી અણુય દૂર નથી. ભગવાનનો પ્રકાશ ચૈતન્ય બધે જ છે, એ દૂર નથી, એ તો સમજ્યા. પરંતુ જે પહેલી અલૌકિક દિવ્ય 16 વર્ષની મૂર્તિ છે ને, એ કોઈનાથી અણુય દૂર નથી. તમને સવાલ થશે કે એ કેવી રીતે, તો સાંભળો. ભગવાન અને ભગવાનનું ચૈતન્ય પ્રકાશ એક જ છે, એટલે એ મૂર્તિ કોઈનાથી દૂર નથી. આવી વાત મગજમાં? એને દેશ ને કાળ બેમાંથી એક કહેવાનું નથી. બીજી વાત કહું, આપણે અહીં બેઠા છીએ ભારતમાં, ઈશ્વર સ્વામી અને સંતો અમેરિકામાં બેઠા છે. આપણે એને બહુ જાજુ લાંબુ અંતર છે ને, આપણે ને ઈશ્વર સ્વામીને બહુ લાંબુ અંતર છે. અત્યારે અહીં દિવસ છે તો અહીંયા રાત હોય, કારણ કે પૃથ્વીના ગોળામાં હામી બાજુ છે. દિવસ રાતનો આખો ફેર પડી જાય એટલે આપણે આઘા છીએ. એ તો આપણી દ્રષ્ટિએ, આપણી દ્રષ્ટિએ. પણ પૃથ્વીને પૂછો તમે, પૃથ્વીને પૂછી લો, પૃથ્વીને આપણે અને ઈશ્વર સ્વામીને કઈ ફેર છે? પૃથ્વીની દ્રષ્ટિએ એક અણુય છેટું છે? આવે છે મગજમાં વાત? પૃથ્વીને ઈશ્વર સ્વામી અણુ છેટા ખરા? નહીં ને. આપણે પૃથ્વીને માટે અણુ છેટા ખરા? આપણા માટે પૃથ્વી અણુ છેટી ખરી? આપણા આધાર તરીકે છે ને. એમ ઈશ્વર સ્વામીને એને માટે પૃથ્વી અણુ દૂર ખરી? પૃથ્વી એનો આધાર છે ને. પણ આપણે ને ઈશ્વર સ્વામીને છેટું કેટલું છે? એમ બ્રહ્માંડો બ્રહ્માંડોને ગમે એટલું છેટું હોય પણ પુરુષોત્તમને કોઈથી છેટું નથી, અને કોઈને પુરુષોત્તમ અણુ છેટા નથી. એ પૃથ્વીની માફક બધાયના આધાર છે અને બધાયમાં બેઠા છે એવું ભગવાનનું સ્વરૂપ છે, જે દેશકાળથી પર છે. તો એમ ભગવાનના સ્વરૂપને સમજો તો અખંડ ભગવાનનું સ્વરૂપ પોતામાં અનુભવાશે ને હામામાં અનુભવાશે, અને આનંદ આનંદ રહે. અને ભગવત સ્વરૂપ આકારે જ તમારે વર્તાશે ને વૃત્તિ પણ તમારી એવી થઈ જશે ને જ્ઞાન પણ તમારું એવું થઈ જશે ને એ ભગવાન જ તમને ચિદ અચિદમાં વિકાર કરનારા દેખાશે, અને ભગવાન પોતે નિર્વિકાર દેખાશે એટલે અકર્તા, વિકાર કરે છે એટલે કરતા. આ વિષયો બહુ ગહન છે, સમજાવતા જાજા દાખલા દઈએ ત્યારે ઘડ પડે એવું છે, પરંતુ કંઈક વધારે સમજવું હોય તો આપણે પ્રશ્ન ઉત્તરીમાં કૃષ્ણભાઈ સ્વામી હાવ નવરા છે. ખ્યાલ આવી ગયો તમને ભગવત સ્વરૂપ વિશે વાત કરી. હવે કરતા પણ હું સમજાવું છું ભગવાનના સ્વરૂપનું, એના તરફ ધ્યાન દેજો. હું કરતા પણ તમને ચાર પ્રકારે સમજાવું છું, જો ઘડ પડી જાય તો કામ થઈ જાય. પહેલું કરતા પણ શંકરાચાર્યનું, રામો ન ગચ્છતિ ન તિષ્ઠતિ, કેમ જે એ ભગવાનને કરતા માનતા નથી. કોણ? શંકરાચાર્ય. એ કે ભગવાન કેવા છે? તો કે રામો ન ગચ્છતિ ન તિષ્ઠતિ, રામ જાતાય નથી ને રામ ઉભાય નથી. પ્રચ્છન્ન બૌદ્ધાઃ શંકર, સમજાણું. શંકર ભગવાનને બહુ શુદ્ધ કરવા ગયા તો બધા ગુણે ઉડાડી દીધા, નિર્ગુણ કરી નાખ્યા. હાવ તે કરતા પણાનો ગુણ ભગવાનમાં નથી આવું કહી નાખ્યું, સમજાણું. શંકરાચાર્ય ભગવાનને વિશાળ બહુ માન્યા, બહુ વિશાળ માન્યા, એટલા બધા વિશાળ માન્યા, એમાં આકાર ખોઈ નાખ્યો ભગવાનનો. તો બુદ્ધે ભગવાનને બહુ ઝીણા માન્યા, ઝીરો, શૂન્ય. તો એણે સમાપ્ત કરી નાખ્યા ભગવાનને. એણે બહુ વિશાળ માન્યા તો અકર્તા માન્યા ને નિર્ગુણ માન્યા તો એણે હાવ સમાપ્ત કરી નાખ્યા. પણ ભગવાનનું સ્વરૂપ સુંદર સાકાર મૂર્તિ છે, અને એને તેજે કરીને અર્થાત અંતર્યામી શક્તિએ કરીને ભગવાન સર્વમાં રહ્યા છે, સર્વના વ્યાપક છે, સર્વના આધાર છે, પ્રેરક છે, નિયામક છે, શરીરી છે, અને બાકીનું બધું નિયમ્ય છે, પ્રેર્ય છે, આધેય છે, શરીર છે, પરતંત્ર છે, આધીન છે. ભગવાન જેમ ધારે એમ બધામાં રહીને બધાને ઘૂમડે છે. યંત્રા રૂઢા નિમાયયા ગીતામાં કહ્યું એમ. તો શંકરાચાર્ય કહે છે એવું તો નથી. તો આવો પછી રામાનુજાચાર્ય કહે છે કે ભગવાન કરતા એટલા માટે છે કે ભગવાન બધામાં રહીને, જીવ ઈશ્વરોમાં રહીને બધી ક્રિયા કરાવડાવે છે, માટે કરતા છે. તો ભગવાન અકર્તા કેવી રીતે છે? તો રામાનુજાચાર્ય કહે છે ભગવાન પોતે કાંઈ નથી કરતા માટે અકર્તા છે. ભગવાન ઈશ્વરોમાં રહીને ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરાવે છે, જીવમાં રહીને કર્મફળ ભોગવાવડાવે છે માટે કરતા, રામાનુજાચાર્યનું આમ કહેવું છે કે બધામાં રહીને ભગવાન જ બધી ક્રિયા કરાવે છે માટે કરતા, અને પોતે કાંઈ નથી કરતા માટે અકર્તા, આમ એનું જ્ઞાન છે, એમની સમજણ છે. પરંતુ આપણી સમજણ એનાથી કંઈક જુદી છે. ભગવાન સ્વામિનારાયણનું અને ગોપાલ સ્વામીનું એનું કહેવું એવું છે કે ભગવાન બધામાં રહીને સર્વક્રિયા કરે, એને સંકલ્પ કરાવે, એ બધી વાત સાચી. એટલે ભગવાન કરતાથી એ વાત સાચી. પરંતુ ભગવાન બીજા પાસે કરાવે છે ને પોતે નથી કરતા, એટલે અકર્તા કહો, એટલે ભગવાન અકર્તા થઈ ન જાય. કેમ જે કરાવે છે એટલે કરતા રહ્યા જ, કરાવે છે માટે કરતા ભગવાન રહ્યા જ, અને જે કરાવે છે કે કરે છે એને કરતા કહેવાય, અને કર્મનું ફળ એને જ મળે. સમજાણું? તમે ખૂન કરો અને કોક તમારી પાસે ખૂન કરાવે, કરાવે ને કરે, બેન જેલ પડે, બેન ફળ મળે. એટલે કરાવનારો કાંઈ છટકી શકે નહીં. ભગવાન કદાચ બીજા પાસે કરાવતા હોય તો કાંઈ અકર્તા કે નિર્લેપ થઈ જતા નથી. આ તો આપણી સમજણ છે. રામાનુજાચાર્યની સમજણ ત્યાં સુધી છે. એટલે કે ભગવાનના સવિકલ્પ અને નિર્વિકલ્પ જે છ પ્રકારના ભેદ નિશ્ચયમાં, એમાં રામાનુજાચાર્ય જે વાત કરે છે તે સવિકલ્પ નિશ્ચયની ઉત્તમ સ્થિતિવાળાની જે સમજણ છે તે સમજણે વાત એ કરે છે. આ ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળાની સમજણ છે. નિર્વિકલ્પનો તબક્કો અહીંયાથી જુદો છે, એ નિશ્ચય એનાથી વધારે છે. રામાનુજાચાર્યનો નિશ્ચય સવિકલ્પ ઉત્તમ નિશ્ચય જેટલો જણાય છે. આજ સુધી ધરતીમાં થયેલા મોટા મોટા આચાર્યોનો પણ ત્યાં સુધી જ મત અને સમજણ દેખાય છે. રામાનુજાચાર્યનું કરતા કરતા પણ સાંભળી લીધું. હવે ગોપાલ સ્વામીનું કરતા કરતા પણ સમજાવું છું. ગોપાલ સ્વામી એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ જ એક જ સર્વકર્તા છે. રામાનુજાચાર્યથી અલગ પડશે. ચાહે એ બીજા પાસે કરાવે, અગર તો ચાહે પોતે કરે, પરંતુ પ્રેરક કરતા હોય કે સ્વયં કરતા હોય, પરંતુ કરતા તો એક ને એક ભગવાન સ્વામિનારાયણ છે, એના સિવાય કોઈ કરતા નથી. આવું ગોપાલ સ્વામીનું માનવું છે. સવાલ એ ઊભો રહ્યો તો ભગવાન અકર્તા નથી જ ને, અને ભગવાનને કેવળ કરતા જ માનો તો તમે સવિકલ્પ નિશ્ચયમાં ગણાવ, ઉત્તમ નિશ્ચયમાં. કારણ કે ભગવાનને અકર્તા માનો ત્યારે તમે નિર્વિકલ્પ કનિષ્ઠ નિશ્ચયમાં પહોંચો, એક તબક્કો આગળ જાય. તો ભગવાનને તમે એકને કરતા જ માનો છો તો પછી ભગવાન અકર્તા નહીં થાય. ત્યારે ગોપાલ સ્વામી કે નહીં કેમ થાય, થાય ને એ કેવી રીતે? સ્વામી કે સાંભળો, ભગવાનને ક્યારેય કોઈ ફળની ઈચ્છા નથી, એ પૂર્ણ કામ છે. એટલે પ્રભુ કોઈ પણ ક્રિયા પોતા માટે કરતા નથી, એ બીજાને માટે કરે છે. જેને માટે કર્મ કરશે ભગવાન, ફળ એને મળશે, ભગવાનને નહીં મળે. માટે ભગવાન અકર્તા થયા. ન સમજાણો ને શેઠ? સત્સંગ માટે વધારે સમય ફાળવો તો આ બધું સમજાય. ગોપાલ સ્વામીએ બે દાખલા દીધા કે કોઈ માણસ યજ્ઞ કરે છે, યજ્ઞ કુંડમાં આહુતિઓ દે છે. આપણને એવું લાગે કે દેવને અર્થે કરે છે, બરોબર છે, પરંતુ એ યજ્ઞ પોતાની કાંઈ કામના પૂરી કરવા માટે કરે છે. દેખાય છે કોને અર્થે? દેવને અર્થે. પણ કોને અર્થે છે? પોતાના અર્થે. એટલે કર્મ કોને મળે? પોતાને મળે. સમજાણું? પણ ખરેખર દેવને જ અર્થે કરે તો કોને કર્મ મળે? તો દેવને મળે. પોતે અકર્તા થઈ ગયો, કરે જ તો એ અકર્તા છે. આ એક દાખલો. પછી બીજો દાખલો દઉં છું. ગોપાલ સ્વામીએ જે આપ્યો છે કે કોઈ માણસે 100 બ્રાહ્મણને સમલ ખાર લાડુમાં નાખીને જમવા બેહાડ્યા, જોનારા એમ જોવે છે કે આ બ્રાહ્મણને જમાડે છે, પરંતુ એ જમાડે છે કે મારે છે? બોલો જોઈ, મારે છે. ખ્યાલ આવ્યો? એમ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વમાં રહીને ક્રિયા કરે છે, પરંતુ એના ભલા માટે ક્રિયા કરે છે, પોતાને માટે નથી કરતા. માટે કરે છે કે નથી કરતા? નથી કરતા છે. કારણ કે પોતાને માટે કોઈ ક્રિયા ભગવાનની નહીં હોવાથી ભગવાનને ક્યારેય ફળ મળતું નથી. ફળ નહીં મળતું હોવાને કારણે પરમાત્મા અકર્તા છે, એટલે ભગવાનને ક્યારેય ફળ ભોગવવાનું થતું નથી. આપણે જ કર્મફળ ભોગવવાના રહેશે, કેમ જે આપણે આપણા માટે કર્મ કરીએ છીએ. એટલે કર્મનું ફળ આપણને જ વળગે. એ સારું હોય તો ભોગવવું પડે, નઠારું હોય તો ભોગવવું પડે. અને કર્મફળ ભોગવવું પડે એટલે જન્મવું પડે, અને જન્મવું પડે એટલે મરવું પડે. એટલે એક સિદ્ધાંત પ્રસ્થાપિત થયો, જે મધ્યના 21માં મહારાજે કહ્યો કે શાસ્ત્રમાં ભગવાનના ચરિત્ર છે, કા સંતના ચરિત્ર છે, ને કા વર્ણાશ્રમનો ધર્મ છે. એણે કરીને કાંઈ જીવનું કલ્યાણ નથી થતું એમ. હા, તમે ગમે એમ ચરિત્ર સાંભળો ભગવાનના, સાધુના, વર્ણાશ્રમનો ધર્મ પાળો એટલો પાળો, તો કલ્યાણ સાથી થાય. તો કે કલ્યાણ તો ભગવાનને એકને જ કરતા સમજવા જ થાય છે. તે જ્યારે એ જીવ ભગવાનને કરતા માને ને ત્યારે એ પોતે અકર્તા થાય. પોતે અકર્તા થાય એટલે કર્મ લાગે નહીં. કર્મ લાગે નહીં એટલે ભોગવવાનું થાય નહીં. ભોગવવાનું થાય નહીં એટલે મોક્ષ ગણાય. કર્મથી છૂટવું એ જ મોક્ષ છે ને, બીજું. પણ ભગવાનને કરતા માન્યા વગર કલ્યાણ ન થાય, ન થાય ને ન થાય. ને આપણે વાતું કરી ભગવાન કરતા, આ તો બધું ભગવાનને કર્યું, પણ બહુ કઠણ છે. એ તો બહુ ઝીણું છે ભગવાનને કરતા માનવા. પોતે છટકી જવું એ કામ કઠણ છે. કરતા પણ ભગવાનને દઈ દો ત્યારે જ તમે ભગવાનને અર્પાણા ગણાવ. બાકી રૂપિયા દો, તન દો, મન દો, જે દેવું એ ભગવાનને દો, પણ ભગવાનને સમર્પણા ન તમે. જ્યારે કરતા પણ દઈ દો ત્યારે ભગવાનને સોંપાણા એમ કહેવાય, અને તમે અકર્તા થઈ જાઓ, અને ત્યારે જ ભગવાનમાં ડૂબ્યા કહેવાઓ ને, એને જ મોક્ષ કહેવાય. પણ બહુધા આ વાત બધા સમજતા નથી. તો આ ત્રીજા પ્રકારનું કરતા પણ સમજ્યા તમે? કરતા અકર્તા પણ ગોપાલ સ્વામીની દ્રષ્ટિએ થઈ ગઈ લાઈટ. વાહ, 100 બધા અક્કલવાળા. શંકરાચાર્ય તો કરતા અકર્તા માનતા જ નથી. ભગવાન નિર્લેપ છે, એ કંઈ કરતા જ નથી, એણે એ માની લીધું, એમ એનું અકર્તા પણ શંકરાચાર્યનું. રામાનુજાચાર્ય કહે છે પોતે કંઈ કરતા નથી એટલે અકર્તા, બધામાં રહીને બધા પાસે કરાવે છે માટે કરતા, એ રામાનુજાચાર્યનું. અને ગોપાલ સ્વામીનું કહેવું એમ છે કે ભગવાન જ બધામાં રહીને કર્મ કરે છે માટે કરતા, અને બીજા કોઈને કરતા માનવાની જરૂર જ નથી. જ્યારે રામાનુજાચાર્ય બીજાને કરતા મનાવે છે, જે ખોટું છે. ગોપાલ સ્વામી ના જ પાડી, કોઈને કરતા ન માનશો, કેમ છે નહીં, હું કામ માનો છો? તો પછી જીવમાં કરતા પણ છે કે નહીં? એ તો પ્રભુનું પ્રકાશિત કર્યું છે, સ્વતંત્ર નથી, માટે ન ગણાય. ભગવાનનું પ્રકાશિત કરતાપણું, જીવનું સ્વરૂપ જ ભગવત પ્રકાશિત છે, સ્વતંત્ર નથી. ભગવાન એનો ન પ્રકાશ કરે તો પ્રકાશ એ નથી થાય એમ, તે કરતા ક્યાંથી થાય, શેનો થાય. માટે બીજા કોઈને કરતા ન માનો, એક ભગવાનને જ કરતા માનો, ગોપાલ સ્વામી કહે છે. તો પછી ભગવાન અકર્તા કેવી રીતે? તો પોતા માટે કાંઈ જ નથી કરતા, માટે પોતાને કાંઈ ફળ મળતું નથી, એટલે પરમાત્મા અકર્તા છે. આ સમજણ ગોપાલ સ્વામીની. ભેદ પડ્યો તમને? તૈણેયની સમજણમાં ભેદ સમજાણો. અચ્છા, હવે એક ચોથા પ્રકારનું કરતાપણું છે, જે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતોમાં બતાવ્યું છે. એ વાત એવી છે, હમણાં આપણે ભગવાનનું સ્વરૂપ સમજી ગયા કે ભગવાન 16 વર્ષની દિવ્ય મૂર્તિ છે, અને ભગવાનના સ્વરૂપમાંથી કોટાન કોટી સૂર્ય જેવો પ્રકાશ, જેને ચિદાકાશ કહીએ, ચૈતન્ય કહીએ, કે જેમાં ચિદ અચિદ રહ્યા છે, એવા એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતાને વિશે રહ્યા જે સમગ્ર ચિદ અને તમામ જડ વસ્તુ એને અચિદ કહેવાય, એને સહિત જ એ એક ભગવાન છે. અને પ્રભુ હું કે એટલે ચિદ અચિદમાં બધેમાં હું બોલાય છે. એટલે ભગવાન જ્યારે લ્યો ત્યારે કશું જ બહારું રહી જતું નથી, ભગવાન બોલો એની હારે બધું જ આવી જાય છે. એમ ભગવાનના જ્ઞાનમાં ભગવાન સિવાય કાંઈ રહેતું નથી, બધું ભગવાનમાં લય હોય છે. એવા જે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, તે પરમાત્મા ને વિશે ચિદ અને અચિદ વિકાર પામે છે. એમાં ચિદ જ્ઞાનથી વિકાર પામે છે, અચિદ એ સ્વરૂપથી વિકાર પામે છે. તમને ખ્યાલ ન આવે તો દાખલો દઉં છું. પૃથ્વીમાંથી ઘડો થાય અને ઘડો ભાંગીને પૃથ્વી થાય, જોયું? એ પોતે જ વિકાર પામે છે, વસ્તુ જ સંકોચ પામે, વિકાસ પામે, જુદા જુદા આકારો પામે આ માયા. પરંતુ આત્મા, તો કે આત્માના મૂળ સ્વરૂપમાં વિકાર નથી. જે મેં તમને જ્ઞાન અને જ્ઞાનવાન દોરીને બતાવ્યું હતું કે દીવો છે વાઇટ, એમાં કોઈ વિકાર નથી, પણ એનો પ્રકાશ છે જે લોવ જ્યોત, જ્યોતમાં વિકાર છે. કેમ છે? જ્યોત પવનને કરીને આમ જાય ધીમી થાય, વધુ થાય, પ્રકાશ ધીમો વધુ થાય, પ્રકાશમાં વિકાર છે, પરંતુ દીવામાં વિકાર નથી. એટલે કે આત્મામાં વિકાર નથી. આત્માનું જે જ્ઞાન છે એમાં વિકાર છે. શું વિકાર છે? કે આત્મા જેવા આકારમાં જાય એવો આકાર પોતાનો માની લે છે. આપણે અત્યારે મનુષ્ય દેહ છે તો આપણે આ દેહને પોતાનો માન્યો, નાત જાતને સગા કુટુંબ બધું માની લીધું, હું આટલો ભણ્યો ને આટલો જ્ઞાની આવો તેવો, બધું માન્યું કે ન માન્યું? માની લીધું. હવે આ દેહ પડી જાય ને બીજા દેહમાં જન્મ આવે તો ત્યાં બધું માની લે કે ન માની લે? માની લે. આના પહેલાં ક્યાંક દેહ હશે ત્યાં બધું માની લીધું છે કે નહીં માની લીધું હોય? તો આ વિકાર થયો કે નહીં? અટણ આવું માન્યું, પછી પાછું બીજું માનશું, પછી પાછું બીજું માનશું, એમ જ્ઞાન બદલ્યું ને, ફેરફારને જ વિકાર કહેવાય. તો આત્માના જ્ઞાનમાં ફેરફાર થાય છે, આત્માના પોતાના સ્વરૂપમાં નહીં. સ્વરૂપનો નાશ નથી થતો, જ્ઞાનનો નાશય થાય છે અને જ્ઞાનનો જન્મય થાય છે. સ્વરૂપનો નાશય નથી અને સ્વરૂપનો જન્મય નથી. એટલે આત્મતત્વ આ ટાઈપનું છે. હવે હું એ કહેવા માગું છું કે ચિદમાં અને અચિદમાં જે વિકારો થાય છે, અચિદમાં સ્વરૂપથી વિકારો થાય છે અને ચિદમાં જ્ઞાનથી વિકારો થાય છે, તે તમામ વિકારો અર્થાત ફેરફારોને કરનારા એકને એક માત્ર પુરુષોત્તમ છે. અને એ પુરુષોત્તમમાં કોઈ વિકાર થતો નથી. હવે શબ્દ બોલું છું, ધ્યાન દેજો. વિકાર ચિદ અચિદમાં કરે છે માટે કરતા, અને પોતામાં કોઈ વિકાર નથી થતો માટે અકર્તા. લખવું એટલે લખી લો, પછી કોઈક દી શાંતિથી સમજો. હવે દાખલો આપું છું આ વાતને સમજાવવા માટે, તમે ધ્યાનથી જોજો. અહીં આકાશ છે એ તમને દેખાય છે, હા કે ના? આ આકાશ છે ને, હવે ત્યાં શું છે? પુસ્તક. બરોબર. હવે બરોબર ધ્યાન દો, શું છે હવે એ આકાશની જગ્યાએ? તો આકાશ ક્યાં ગયો? આકાશ તો એમનામ છે. આ પુસ્તક આકાશમાં આમ આમ થાય છે. આકાશ તો બોલો, આ પુસ્તક આકાશમાં હરે ફરે છે, વિકાર પામે છે, પરંતુ આકાશ નહીં. આ વસ્તુ આકાશમાં થાય અને પાછી લય થઈ જાય. દેખો, મહારાજે દ્રષ્ટાંત દીધું વાદળાનું. મહારાજ કે આકાશમાં વાદળા થાય છે અને પાછા આકાશમાં વાદળા લય થઈ જાય છે. એ થાય છે અને જાય છે, પરંતુ આકાશને કાંઈ થતું નથી. આવી ગઈ વાત ધ્યાનમાં તમને? અચ્છા, પણ આમાં એક વાત તમારે સમજવી પડશે. આ આકાશ તો જડ છે ને કરતા નથી. જ્યારે ભગવાન રૂપ આકાશ જે છે તે ચૈતન્ય છે અને કરતા છે. એ જ ભગવાનમાં ચિદ અચિદમાં વિકારના કરનારા એ પોતે છે, અને આકાશ જેમ નિર્લેપ છે એમ એ પોતે નિર્લેપ છે ને પોતામાં કોઈ વિકાર થતો નથી, માટે અકર્તા છે. આ ચોથા નંબરનું કરતા અકર્તાપણું છે. આ સમજાય જાય તો બેડો પાર. આવે છે વાત મગજમાં કે જાજુ હજી ખોટું? હજી ખોટું. હે, એમાં ફેરફાર નથી. એ છે એક જ ગોપાલ સ્વામીને મહારાજની સમજણ એક જ છે, પણ ગોપાલ સ્વામી થોડ રીતે સમજાવે છે અને મહારાજ સૂક્ષ્મ રીતે સમજાવે છે. કંઈ લાંબુ નથી, ફેર નહીં કાંઈ. ગોપાલ સ્વામી જાડો દાખલો દે છે કે પોતાને અર્થે નથી કરતા, માટે અકર્તા. હવે આ એનાથી સૂક્ષ્મ વાત છે કે પોતાને અર્થે પુરુષોત્તમ કાંઈ શું કામ નથી કરતા, કે એને શું કરવાનું જ છે તે કરે. હવે તમને સમજાવવા માટે મારે જોઈ ફુગો, પણ ફુગો ત્યાં હશે નહી. કોથળી બોથળી લાવો, કઈક માથાકોટ કરી. બસ આ અમારા મહંતો, મહંતો મહાજ્ઞાની છે. આ શું છે? હવે શું છે? ઠીક છે, ભેગી થઈ ગઈ, કાંઈ વાંધો નહીં. જોજે, હા, ફૂલી ફૂલી એટલે આકાશ અંદર આવ્યો. બરોબર, આકાશ અંદર આવ્યો ને. હવે આકાશ બહાર નીકળી ગયો ભીં પડી. એટલે આકાશ એમનો એમ છે, વિકાર આમાં થાય છે, આકાશમાં નહીં. શું આવી મગજમાં વાત? એમ ભગવાન એમને એમ છે, વિકાર માયામાં સ્વરૂપથી થાય છે અને આત્મામાં જ્ઞાનથી થાય છે. અને ભગવાન બોલો એમના એમ છે. ઓલા બેયને વિકાર થાય છે, ભગવાનને નહીં. એ બે છે ભગવાનમાં, એ બંનેનો વિકાર થાય છે ભગવાનમાં, પરંતુ ભગવાનમાં નહીં, એનામાં. હવે એ વિકાર કરે છે ભગવાન માટે કરતા, અને એને વિશે કોઈ વિકાર થતો નથી માટે અકર્તા. થઈ લાઈટ, થઈ રે ટ્યુબલાઇટ થઈ. ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા બધા શિબિરાર્થીઓને ટ્યુબલાઇટ કરાવો. બીજું હું છેડા બેડા હાંધો એટલે થાય ટ્યુબલાઇટ. આ ચોથા પ્રકારનું કરતા કરતા પણ છે અને આ સર્વથી શ્રેષ્ઠ છે, બેસ્ટ છે. આ વાત જો સમજાઈ જાય તો ભગવાન સાથે આત્મા લાગી જાય. તો આ કરતા કરતા પણ સમજાવ્યું. હવે સ્વરૂપાદ્વૈત મત છે આપણો, શંકરાચાર્યનો અદ્વૈત, વલ્ભાચાર્યનો કૈવલ્ય દ્વૈત, મધ્વાચાર્યનો દ્વૈતાદ્વૈત, નિંબાર્કનો દ્વૈત, રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત અને ભગવાન સ્વામિનારાયણનો સ્વરૂપાદ્વૈત. આ બધા મોટા મોટા માણસોએ આ સમગ્ર જગત શું છે એને વિશે વિચારીને ટૂંકું લક્ષણ બાંધ્યું કે આ આમ છે. બહુ એણે અભ્યાસો કર્યા અને પછી એણે કીધું. તો વલ્ભાચાર્ય કે કૈવલ્ય અદ્વૈત, ઓલા નિંબાર્ક કે દ્વૈત, મધ્વાચાર્ય દ્વૈતાદ્વૈત, રામાનુજાચાર્ય કે વિશિષ્ટાદ્વૈત, શંકરાચાર્ય કે અદ્વૈત અને ભગવાન સ્વામિનારાયણે પ્રતિપાદન કર્યું સ્વરૂપાદ્વૈત. વિશિષ્ટાદ્વૈતને મહારાજે માન્યો છે, પરંતુ કોઈ એમ ન સમજી લેતા કે રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત સ્વામિનારાયણને બધો જ બેઠો પાસ છે. પરંતુ સ્વામિનારાયણ ભગવાનની કેટલીક વિશેષતાઓ છે જેને સ્વામિનારાયણના આશ્રિતોએ સમજવી જોઈએ, જાણવી જોઈએ. હવે બધાના મતની મને બહુ ખબર નથી, સ્વામિનારાયણના મતની મને ખબર છે. એટલે બધાના મતનું તમારે જાણવું હોય તો વિદ્વાન છે અમારે અહીંયા બ્રહ્મસ્વામી, પછી ઈશ્વર સ્વામી તો હવે વિદેશ છે, નગર એ કાશીમાં આપણે એને ભણાવેલા, બેંગ્લોરમાં ભણાવેલા, ઘણા રૂપિયા તમારા એણે બગાડ્યા છે. કારણ કે વિદ્યા સાધુ ભણતા હોય એટલે તમે ભગ ભગ રૂપિયા આપો કે સાધુ ભણે તો કોક દી સમજાવે, રૂપિયા તમે આપ્યા ને વ્યા ગયા વિદેશ, એણે જ કંઈ ભણવામાં આપ્યા નહોતા કે આપ્યા હતા. આપણે છે ને આવતા ઉનાળામાં ઈશ્વર સ્વામીને પાછા લઈ આવીશું, સમજાણો. કારણ કે રૂપિયા તમારા ને એ લોકો લાભ લઈ ન હાલે. સ્વરૂપાદ્વૈત વિશે પ્રકાશ પાડવો છે આપણે. તો ભગવાન સ્વામિનારાયણ હું માને છે પોતાના મતમાં, એ આપણે વિચારવાનું છે. ભગવાન શ્રી હરિનું કહેવું એવું છે કે અક્ષરધામમાં જે મૂર્તિ છે એ જ સ્વરૂપ અણુ અણુમાં છે. એક વાત, અક્ષરધામમાં જે દિવ્ય અલૌકિક સ્વરૂપ છે એ જ સ્વરૂપ અણુ અણુમાં છે. ચાલો, અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ જ સ્વરૂપ મંદિરમાં મૂર્તિ રૂપે છે. બે વાત, અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ જ સ્વરૂપ સર્વના દિલમાં છે, સંતો ભક્તોમાં છે. ધામનું સ્વરૂપ, મંદિરમાં બિરાજમાન સ્વરૂપ, સંતો ભક્તોમાં રહેલું સ્વરૂપ અને અણુ અણુમાં રહેલું સ્વરૂપ, આ ચારેય સ્વરૂપ એક છે એનું નામ સ્વરૂપાદ્વૈત. ભગવાનના સ્વરૂપનું અદ્વૈત. ધામમાં છે એ જ આ, એમ મનાવવું જોઈએ. અને આ છે એ જ ધામમાં, અને ધામમાં છે એ આ, આ છે એ ધામમાં, અને આ છે એ અણુ અણુમાં, અને આ જ બધે છે એમ જ્યારે સર્વત્ર ભગવાન દેખાય અને બીજું કાંઈ ન જોઈએ એનું નામ સ્વરૂપાદ્વૈત મત છે. એમ ભગવાનની અખંડ સ્મૃતિ થાય ને રે. ભગવાનનું સ્વરૂપ આવું છે. હવે ગયું મહારાજ, આ તો સીધું છે, આપણે બહુ વાર સમજાવેલું છે, એટલે એ ટોપિક પૂરો આપણો. મેં કહ્યું કે હું વિદ્વાન નથી તો પૂછ્યું. રામાનુજનું અને મહારાજનું થોડું થોડું અલગ છે. રામાનુજાચાર્ય છે ને રૂપ સ્વરૂપનો ભેદ પાડે છે અને ભગવાનના સ્વરૂપને શ્રી વિગ્રહ કહે છે. આપણા ગ્રંથોમાં ક્યાંય નથી એ વાત. એટલે એ લોકોનું કહેવું એવું છે કે વૈકુંઠમાં જે ભગવાનની મૂર્તિ છે ને એ નિત્ય વિગ્રહ છે, શ્રી વિગ્રહ. અને એની અંદર જે છે ને ભગવાન, એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે રૂપ અને સ્વરૂપ. હવે એના મતે આ જે ભગવાનનો દેહ છે ને એ નિત્ય વિગ્રહ છે. હવે એ ક્ષેનો બન્યો છે એ ખબર નહીં, પણ ભગવાનનો એ દેહ અને ભગવાન એ બે તત્વ અલગ છે. એને મતે અંદર જે છે ને સ્વરૂપ એ ભગવાન છે. એટલે રામાનુજાચાર્યને મતે સ્વરૂપ ભગવાનનું છે ને એ નિરાકાર થઈ જાય છે અને રૂપ ભગવાનનું સાકાર રહે છે. પણ નિત્ય રૂપ હોવાને કારણે એણે એમ ભગવાનને સાકાર માન્યા છે. અને મહારાજે તો એમ કીધું કે સાકરનું નાળિયેર, એમાં સોડું કાચલી ત્યાગ ભાગ કાંઈ નહીં, ભગવાન એટલે ભગવાન. એટલે આવું થોડું થોડું કંઈક ઘણું થોડું થોડું ફેરફાર છે થોડા. પણ આપણે તો ભગવાનની દિવ્ય ચૈતન્ય મૂર્તિ અને એ મૂર્તિ એ જ મહારાજ અને મૂર્તિ એ જ આનંદ એ જ સુખ એમ ભગવાનના સ્વરૂપને વિશે અતિ ભાવથી વળગી જાવું, બીજા ડખા બખામ પડવું નહીં. અને એ ધામમાં મૂર્તિ છે, એ જ મંદિરમાં છે, એ બે એક. અને એ જ ભગવાન સંતો ભક્તોમાં છે, એ એક. અને એ જ ભગવાન અણુ અણુમાં છે, એટલે એ એક. એ ચારેય સ્વરૂપ એક જ છે, એમનામ સ્વરૂપા દ્વૈત. એમ ભગવાનમય દ્રષ્ટિ થાય ત્યારે બહુ ઊંચી સ્થિતિ પ્રાપ્ત થાય છે. જ્યાં જુઓ ત્યાં રામજી બીજું ન ભાસે રે, એવી વાતો છે. લ્યો હવે ટોપિક આવે છે ધ્યેય શુદ્ધિ. આ મને પ્રિય ટોપિક છે, ધ્યેય શુદ્ધિ. હવે આપણે ઉપાસના સમજ્યા, ભગવાનનું સ્વરૂપ સમજ્યા, ભગવાનનું કર્તાપણું સમજ્યા અને આપણો સ્વરૂપાદ્વૈત મત સમજી લીધો, બરોબર. હવે ધ્યેય શુદ્ધિ, એવા જે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એમને જ મારે પામવું છે, એમને જ અનુભવવા છે, આવું એક જ તાન, અતિ આવી તીવ્ર ઈચ્છા ભગવાનને પામવાનો ધ્યેય રાખવો, એને ધ્યેય શુદ્ધિ કહેવાય. પણ ઘણી વખત આપણી કાંઈક વાસના ભગવાન સિવાયની બીજી છે તે ભગવત પ્રાપ્તિના ધ્યેયથી આપણને ભ્રષ્ટ કરે છે. એટલે આપણે બહુ સાવધાન રહેવું ઘટે છે આપણા કલ્યાણ માટે. અને અડખે પડખે વાળા જે આપણા નજીકના માણસો હોય એની પણ શુદ્ધ ધ્યેય શુદ્ધિ રખાવવી પડે. જો એમને જો ધ્યેય શુદ્ધિ ન હોય તો એમની વાતે કરીને આપણો ક્યારેક ધ્યેય ફરી જાય. કારણ કે અડખે પડખે ધ્યેય ભ્રષ્ટ માણસ હોય તો આપણને ધ્યેય ભ્રષ્ટ કરી નાખે. માટે એક સમુદાય જ એવો હોવો જોઈએ કે જ્યાં ભગવાનને જ પામવાનો ઉમળકો ને ઉમંગને વાતું ને વાતાવરણ ધબધબાટી બોલાવતું હોય, સમજાણું, ધમધમે છે કાલીલી બાગ એમ. તો ત્યાં એક દિવ્યતાના આમ વ્યવ હોય અને ત્યાં જ આનંદ એવો હોય ને એવું વાતાવરણ હોય તે ભલો ભલો આવે ને એનું ધ્યેય ત્યાં ભગવાન મેળવવાનું થઈ જાય. ઘડી બે ઘડી બાર જાય એટલે ફરી જાય, પણ અહીં આવે તો એને સડી જ જાય કે એક ભગવાન જ મેળવવા છે ને એ જ કરવું. વાતાવરણ બહુ કામ કરે, સમજાણું. ફ્રીજમાં પાણી જાય એટલે એનો પ્રવાહી રહેવાનો ધ્યેય રહે ખરો, ઘન થઈ જાય કે ન થઈ જાય, કેમ છે? અહીંયા વાતાવરણ એવું છે, બોલો. એમ આપણે એવો દ્રઢ ઠરાવ રાખવો કે મારે ભગવાન જ મેળવવા છે, સર્વને ભોગે ભગવાન જ મેળવવા છે, ભગવાન મેળવવા એ જ જીવન જીવવાનો મારો આખો આશય છે, હું બધા શ્વાસ એને મેળવવા માટે જ લઉં છું, હું એના માટે જ છું, મારે એ જ મેળવવાનું બાકી છે, બાકી બધું મારે મળી ગયેલું છે ને મારે જોતું નથી. આમ રાખવું, જો ધ્યેય નક્કી થાય છે તો ધ્યાન આપોઆપ થવા લાગશે. ધ્યેયનું જ ધ્યાન થાય છે દરેક વ્યક્તિને. જો તમને ક્યાંક બીજું ધ્યાન થતું હોય ને બીજે તમારી દ્રષ્ટિ જાતી હોય ને બીજે મજા આવતી હોય, તમારું ધ્યેય એ જ છે, તો જ ત્યાં તમારું ધ્યાન ને દ્રષ્ટિ મજા હોય ને તમને, બોલો. અને ભગવાન જ તમારું ધ્યેય હોય તો ભગવાનમાં જ તમારું ધ્યાન ને મન ને દ્રષ્ટિ બધું જાય, કારણ કે ધ્યેય સામું જ હોવ ને ધ્યાન હોય છે. પછી ભગવાનમાં ધ્યાન તમારું ન હોય તો તમારો ધ્યેય ભગવાન નહીં હોય, બીજું હું બહુ સીધું છે ને, હું બોલો. માટે દ્રઢ કરો, અને એક વાત સમજી લેજો, દ્રઢ કર્યો હોય ને ધ્યેય તો પણ દેશ કાળા દીકે કરીને સંગ ફેરે કરીને ક્યારેક ફરી જાય, ખબર ન રહે. બોલો, મગનીરામ 8 વર્ષનો હતો ને ભગવાન મેળવવા કરીને ઘર બાર મા બાપ છોડીને તોડી વિખોડી નીકળી પડ્યો. સરસ્વતી માતા પીપા ભૂપાલ નામના રાજાને ભગવાન મેળવી દીધા, તો કે હું તો માતા પહેલાં સિદ્ધ કરું તો માતા મને ભગવાન મેળવી દે, બરાબર. તે જોજો એનો મુખ્ય ધ્યેય શું છે, સાંભળજો, બરાબર. પછી ભગવાન મેળવવા સારું હું મેળવવા નક્કી કર્યું, જો એ પેટા ધ્યેય થયો, ઓલા ધ્યેયની પૂર્તિ માટે આ ધ્યેય ઊભો થયો, જરૂર પડે જ. હવે ભગવાન મેળવવા રૂપ મુખ્ય ધ્યેયને સિદ્ધ કરવા માટે માતાજી મેળવવા રૂપ પેટા ધ્યેય પેદા થયો, હવે કરવો જ પડે. હવે માતાજી મેળવવા માટે પાછો માતાજી કોઈ કે સાક્ષાત્કાર કર્યા હોય એવો ગુરુ મેળવવાનો પાછો જરૂર પડી, સમજાણું. તે હવે ભગવાન મેળવવાના પછી માતાજી મેળવવાના એ બે વાત બાજુ ઉપર મૂકી ઘડી અને મૂકવી જ પડે. તો માતાજી જેણે મેળવા હોય એવો કોક ગુરુ મેળવવા માટે એણે દાખલો કર્યો. હવે સાંભળજો, આપણને એમ લાગે કે આને શું એવા બ્રાહ્મણનું કામ હશે, પણ ભાઈ એવા બ્રાહ્મણ ગુરુ મળે તો માતાજી મળે, માતાજી મળે તો પિતાજી મળે, મૂળ આખી વાત ત્યાં છે. પણ કોઈ પણ માણસને પોતાના મુખ્ય ધ્યેયને પૂરવા માટે અનેક ધ્યેયો ઊભા થતા જ હોય છે ને એ રાખવા જ પડે, સમજાણું. એમાંથી તમે છટકી ન શકો, પરંતુ એક જ ખ્યાલ રાખવાનો છે કે મુખ્ય ધ્યેયને પૂરવા માટે ઊભા થયેલા પેટા ધ્યેય જ મુખ્ય ધ્યેય નથી બની જતા ને, શું એ પેટા ધ્યેયો પાછા મુખ્ય ધ્યેય નથી જતા ને, એ બહુ ધ્યાન રાખવું પડે. ખબર હોવી જોઈએ કે આ ઘેટું આપણે ઊંઈને હારું લાવ્યા છીએ, ખરેખર. હા, આપણે આ મોટા મોટા વડતાલ ગઢડા ને બધા ધામ હુકામ બાંધ્યા હતા, જીવને ભગવાનમાં જોડવા માટે જ ને મોક્ષ કરવા માટે જ, પૈસા ભેગા કરવા માટે બાંધ્યા હતા. તો કહેજો કે એમ હતું, ધ્યેય ફરી જાય, પછી માણસો ફરે તો ધ્યેય ફરે. હવે સાંભળો, મગની રામે પછી એવો બ્રાહ્મણ ગોત્યો. આમ તો ફરતો ફરતો દ્રાવિડ દેશમાં નીકળી ગયો, ત્યાં એક ગુજરાતનો બ્રાહ્મણ હતો, બે ગુજરાતી ભેગા થયા. એમાં વાત સાંભળી તો એણે શારદા દેવીને સાક્ષાત્કાર કરેલો, એનો શિષ્ય થયો. એની પાસેથી શારદા દેવીનો સાક્ષાત્કાર મગની રામે કર્યો, મગની રામને સાક્ષાત દેવી મળી ગયા, બરાબર છે. પેટા ધ્યેયમાં બે ધ્યેય પૂરા થઈ ગયા, ગુરુ મળી ગયા અને ગુરુ પાસે જ મેળવવાના હતા એ માતાજી મળી ગયા. હવે માતાજી પાસે જ હું મેળવવાનું હતું એ ભૂલી ગયો, મુખ્ય ધ્યેય ગયો. અને સાંભળજો પાછો, વચમાં એક ત્રીજું વિઘ્ન આવ્યું કે દાવીડ દેશમાં ગુજરાત દેશનો બ્રાહ્મણ પોતાનો ગુરુ એને એક યુવાન દીકરી હતી, અને કોઈ ત્યાં પોતાના દેશનો કોઈ બ્રાહ્મણ પતિ ન મળ્યો, એટલે આ ગુરુએ વિચાર કર્યો કે આ મગની રામ જ મારો શિષ્ય છે ને સારો છે ને ભગત છે, તો એને દીકરી દઈ દઉં. તે મગની રામને વાત કરી કે આ મારી યુવાન દીકરી સ્વીકાર, અને આ સંપત્તિ બંપત્તિ ઘરભર બધું તારું, અમારે જ કોઈ દીકરા છે નહીં, અને તું અહીં રહે. પણ મગની રામ એ વખતે સાવધ હતો, એણે કીધું કે નહીં, હું તો ભગવાન મેળવવા નીકળ્યો છું, મારે તમારી દીકરી જોતી નથી, સાંભળજો. હા, મારે કાંઈ જોતું નથી, રાજી રહેજો. ન લીધી છોકરીએ, અને એ વસ્તુ સંપત્તિ ન લીધી, પોતાના ધ્યેયમાંથી પડ્યો નહીં, અને ગુરુનો ને ગુરુની પુત્રીનો ને એના ઘરબારની સંપત્તિનો બધાનો ત્યાગ કરીને મગ્નિરામ ત્યાંથી નીકળી પડ્યો. પણ વળી વિચાર થયો કે ચાલો જાત્રા કરીએ, બીજા ડખે ન પડ્યો હોત ને માતાજીને કીધું હોત કે હવે તમે મળ્યા છો તો હવે તમારી પાસેથી મારે જે મેળવવાનું છે એ દયા કરીને મને ભગવાન ભેટાડી દો તો વાંધો નહોતો. પણ જગન્નાથપુરી ને હરદ્વાર ને બધા તીર્થમ ગયો. હવે ત્યાં બીજા સાધુ સંતોના આશ્રમ જોયા, સાધુ સંતોની પ્રવૃત્તિઓ જોઈ, એના મંડળો જોયા, એના શિષ્યો જોયા, અને સાધુ સંતો બધા હે હાથી માથે અસવારી કાઢે ને પાલખીઓ નીકળે ને ચડી ચોક ને બધું તાગડ ધીના સંપત્તિને મનાવું પૂજાવું ને આ બધું જોયું. સર મગ્નિરામને એમ થયું કે આ કાંઈ એવા વિદ્વાન નથી, આને કાંઈ કોઈ માતાજીનો શક્તિનો સાક્ષાત્કાર નથી, ખાલી થોડું ઘણું આવડે છે એને લઈને એને આટલા મોટા આશ્રમો ને આટલા બધા માણસો માને ને આટલું બધું એની જાહો જલાલી, તાર હું તો કાંઈક છું જ, તો હું કેમ ન કરી શકું? અત્યારે તમે બધા કરો તાર હું કાંઈ માહેર વયો છું? એ બીજા ત્યાગીઓના આશ્રમો જાહો જલાલી જોઈને મગ્નિરામનો ધ્યેય ફર્યો. ભાઈ માતમાં સાંભળો છો ને, ફર્યો અત્યારે તેણી ગામને સીમાડે એક મોટી સંસ્થા નાખી, જો ભોગા કાઢી નાખે એવી દુનિયાભરમાં આપણો બણકો વાગી જાય ડંકો, પછી એ થવું થાય છેલ્લે ક્યાં કાંઈ જોઉં છું. માહિતીમાં માનતા નથી, કરીશો નહી લ્યો, કાંઈક કરો કરો, અમને મરી જાઓ, કુછ કરકે દિખાયંગે, કાંઈક કરી બતાવવાનો રાગ હોવો જોઈએ. હું તમને હાવ આમ હાવ સસુર્યું થઈ ગયું, નહીં સમજે આવડે, આઈ નહીં રહેવું લાગે. ધ્યેય બહુ અદ્ભુત વાત છે. હવે મગ્નિરામને ધ્યેય ફેર્યો, એટલે મગ્નિરામે તો માતાજી જે વશ કર્યા હતા ને એ ભગવાન મેળવવા કર્યા હતા ને, એને બદલે એ જ માતાજીનો ઉપયોગ માન મોટે મેળવવા સારું આદર્યો. જે શક્તિ એણે પરમાત્માને મેળવવા પ્રાપ્ત કરી હતી, શક્તિનો ઉપયોગ હવે જગતનો ભગવાન થવા માટે એણે ઉપયોગ કર્યો છે, એ જ શક્તિનો જોજો તમે. અને પછી તો હૈ શક્તિના પ્રભાવે આકાશમાંથી પથરા પાડે ને હે પાણી પ્રવાહ બતાડે ને કાંઈનું કાંઈ કરે, અને એમ કરીને ચમત્કારો કરીને કેટલાકને આંજીને ચેલા કર્યા, હજાર કર્યા, ને ઊંટ ને બધા હાથી રાખે ને એને માટે એનું આનું મોટું ઝુંડ નીકળે ખાખી બાવાનું ડંકા નિશાન ને જ્યાં જાય એને ઠપકારે લાવવા એટલા રૂપિયા બોલો, એમ ઠપકારતો ઠપકારતો પોરબંદર આવ્યો, ત્યાં ગોસાઈજી ઉપર ઉતરી પડ્યો કે રૂપિયા લાય. ગોસાઈજી કે અમને નાના માણાને હું ડરાવો છો, બહુ પાણીવાળા હોય તો જીવન મુક્તાને પકડો, એને મોટા રાજાઓ માને છે, મોટા ઉત્સવ કરે છે, રૂપિયા બહુ કોણ છે જીવન મુક્તા ક્યાં છે કે હો ગવાણો એ કે ડેઢ ક્યાં ડાંભે હું વળગે મણીધર પકડો ને મરદ હોત તો આમાં માનીને જ પાછું એમ કોક હળી કરે ઉપડે પાછા ક્યાં છે કે જીવન મુક્તા તો કે માંગરોળમાં છે સમજાણું આવ્યો માંગરોળમાં તે રાજા પાસે ગયો, રાજાને કે 5,000 રૂપિયા આપો. વજ્રદ્દીન સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત હતો, મહારાજે માંગરોળમાં સમાધિ પ્રકરણ બહુ ચલાવ્યું, મહારાજ તો બહાર ગામને પાદર પીપળા હેઠળ સભા કરીને બેઠા હતા. વજ્રદ્દીને દાંત બહુ કાઢ્યા, તો કે ગામમાં મારા દાંત કાઢો છો? તો કે 5 નહીં 10,000 આપી, પણ તમે અહીંયા અમારા ગામમાં પાદર પીપળા હેઠળ સભા કરીને બેઠા છે ને સ્વામિનારાયણ, એને જીતો તો આપી, પાંચને ભલે 10,000 આપી. મગ્નિરામ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ચાલો જ્યાં જાઓ ત્યાં સ્વામિનારાયણ છે, કોણી સ્વામિનારાયણ હાલો કે એ તીસું લઈને મહારાજ ભાઈ આવ્યો. પછી તમે બધા બધું જાણો છો, પાણી બહુ પછાડ્યું, મહારાજ કે થાય કરી લીજો જાઓ. પછી તો કંઈક મંત્ર બંત્ર જીપ્યો પણ કાંઈ આકાશમાં પથ્થરો બથરો કશું પડ્યું નહીં, પછી ડગાઈ ગયો ને ભાઈ ગયો. પછી રાતે એણે માતાજીની આરાધના કરીને માતાજી પ્રગટ કર્યા, અને માતાજીને કે માતાજી માતાજી મોટા સાગર તરી જનારો હું ખાબોશિયામાં ડૂબી મરું છું, માં મને સહાય કરી. કે બેટા મગ્નિરામ શું સહાય જોઈએ છે? તો કે ઓલા પાર પીપળાને હેઠે બધા બેઠા છે ને એ સ્વામિનારાયણ એના સાધુ સંતોને ભક્તોને બધાને સમુદ્રમાં ફેંકી દે. માતાજી કે ગાંડા, તે ઘર હું કામ છોડ્યું તું? યાદ કરતો? તો કે ભગવાન મેળવવા. એમ? અચ્છા, તે મને હું કામ સિદ્ધ કરી? તો કે ભગવાન મેળવવા. તો મારો ઉપયોગ આ હતો, કોકને સમુદ્રમાં નાખી દેવા? તને તારા ગુરુએ યુવાન દીકરી દેતો હતા, તે ન લીધી શું કામ? તો કે ભગવાન મેળવવા. તો હવે તારે શું મેળવવાનું છે? શું કરે છે? એટલે આ તું જેને મેળવવા નીકળ્યો એ તને સાક્ષાત મળ્યા અને તું એને સમુદ્રમાં ફેંકી દેવાની વાત કરે છે? કોણ? તો કે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન છે કે? મારા જેવી દેવીઓ ઘણી સજે સેવા એના પદ તણી. તહી મગની રામને પરિશો આવડી ગયો. આ હા હા, ધ્યેય પ્રાપ્ત કરવા નીકળેલા ને ધ્યેય જ્યારે સામે મળ્યું ત્યારે ધ્યેયને સમુદ્રમાં નાખી દેવાનું હુરાતન છીડ્યું. ક્યાંથી ક્યાં માણા વૈયા જાય, જોવો જ ખરા. એટલે ધ્યેય જીવનમાં ક્યારેય ન ફરી જાય એ બહુ અગત્યનું છે. આ દુનિયામાં જન્મેલા કરોડો માણસો છે, એમાં ઘણાક માણસો મહાન બને છે અને ઘણાક માણસો નાના રહે છે, સામાન્ય રહે છે. એ કદી મોટા નથી થતા. એનું કોઈ પણ જો કારણ હોય તો એક જ કારણ છે કે એને એના ધ્યેયની ખબર નથી. જે માણસને પોતાનું ધ્યેય જડી જાય છે એ જ માણસ આ દુનિયામાં મહાન બને છે. ગમે એટલા અવરોધ આવે ને તોય મહાન બને. એને ખબર પડી જવી જોઈએ કે મારો જન્મ આ કરવા માટે જ છે, એક આજ. એવી જેને ખબર પડી ગઈ એ માણસ સામાન્ય નથી રહેતો, એ છપ્પર ફાડીને બહાર નીકળે. પણ લગભગ માણસ ધ્યેય વગરના છે, જન્મા છે એટલે જીવીએ છીએ. એમ હું કામ જીવો છો? તો નથી મરી ગયા એટલે. ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને એમ કરીને જિંદગી પૂરી કરી નાખે. પણ જો તમને તમારું ધ્યેય હુજી આવે કે મારે જીવવાનો બસ આ એક જ આશય છે, આટલા માટે જ હું જીવું છું, આ મારી આશા પૂરી થઈ જાય, પછી મને જીવવાનો કોઈ મિનિંગ નથી, પૂરું. એમ એક ભગવાન જ ધ્યેય રખાય, લક્ષ્ય રખાય પામવા માટે. આવું જેને તાન હોય ની બદલે નહીં તો બેડો પાર થઈ જાય. બોલો લ્યો, ભજન સ્વામીનું એક જ લક્ષ્ય હતું, ફરવા જ નહીં દેવાનું ને. એટલે આપણને ઘણા આવીને કહે નહીં કે તમે થોડાક આ માની માણસો ને આમ સાચવો, આને જરાક બોલાવો, આને જરાક તમારે આમ રાખવા, આમ રાખવા, તેમ રાખવા. મને એમ થાય કે આ બધાને રાખશું ને તો આવા ભેગા જાજા થાય ને તો આપણો ધ્યેય ભૂલાડી દે ખરેખરો. એટલે આપણો ધ્યેય જેવો જેનો ધ્યેય હોય ને એવાની ભેળા રહેવું તો આપણો ધ્યેય તો સારો રહે. ભલે ની બહુ રૂપિયાવાળા ન હોય, નાના હોય, પણ આપણને ન લઈ જાય ઊંધે. અને આ રૂપિયાવાળા મોટા માણસ તો કહે છે લ્યો 25 લાખ હું આપું, આપણે આમ કરો, ત્યારે હાલો એમ થઈ જાય કે હાલો ને આ બધા કહે છે તો ઓલો કે 50 હું આપું, મારા બાના નામનું કરો. હવે એના બાનું ને એના બાપના નામ રખાવવા, આપણું નામ ભૂમિ નાખે દુનિયામાં ઠામકું, એટલે કલ્યાણ આપણું ભૂમિ નાખે. એટલે એ આઘા હારા જ્યાં જવાય ને જાય, એના જેવા તાનવાળા એને મળી રહેવાના અને આપણા જેવા તાનવાળા આપણને મળી રહેવાના, સવાલ જ નથી. જેને જેવો રોગ હોય એવા દવાખાના ડૉક્ટર મળવાના ને, અને જે ડૉક્ટર જેનું ભણ્યો હોય એને એવા દર્દી મળી રહેવાના. હાલ્યું બેયનું ડોહીન ડોહો મળી રહે, ડોહન ડોહી. એ લાકડું માકડું ગોઠવાય જ જાય ને પૂરું થાય બીજું. તો વાલા ભક્તો, આ ધ્યેય શુદ્ધિ વિશે વાત થઈ ગઈ. હવે નિર્વાસનિકપણા વિશે વાત અમારા મહાત્માએ લખી છે. અમારો મહાત્મા જે કરે એ બધું માન. આ ફેરા છે ને મનનું ધાર્યું મેં ન કર્યું. ખરેખર આપણે મન જીત્યા ઘડીક પૂરતા. નહીં મને એમ થતું તો તમે આ 49 લખીને આવ્યા, 7 દીના રોજના 7 હચી હચી 49 વિષય મેં કહી દઉં, તમે તો ખરા છો.
રોજના હાથ માર લેવાના તકા તો હવે લેવાઈ જાય એવું છે, એક મુખ્ય જ છે એમાં હાથ ભેગા, સમજાણું મને સમજાવ્યો. આ બહુ બધા હોશિયાર પણ હવે છે આપણે જાણીને સમજ્યા કે ભાઈ હવે સંતો કેમ કરું. એકવાર મેં નિયમ લીધેલો, હું લીધું એટલે વાડી મંદિર આપણી પાસે હતું જો ને, ઓલે અપ્પામાં હામાં બેઠેલા ને પછી ભૂખ હડતાલ ને પછી ત્યારે એક નિયમ મેં લીધું હતું, એટલે ત્રણ વસ્તુનું ખાવાનું, ત્રણેય જ વસ્તુ ખાવી, ઘઉં ચોખાને ડાળ, સમજાણું એવું મારે કંઈક નિયમ હતું ત્રણેય જ વસ્તુનું. પછી આ સાસુને જાણે સારું સારું જમાડવાનો બહુ શોખ હોય, એને બંને એવું હોય ને, એને એમ થાય કે હવે ગુરુજી થોડુંક લે તો સારું. પછી આ જમાડતા ને એ શું કરેલું કંઈક, આ રોટલી મને આપી, પછી કંઈક થેપલા કર્યા હતા, એ ઘઉંના થાય ને, એટલે પછી મને કે તમારે ત્રણ વસ્તુ ખાવાનો નિયમ છે, મને કે આ થેપલા છે ને, તમે ઘઉં કે રોટલી લીધી, દાળ લીધી ને ભાત લીધા, તમારે ત્રણ વસ્તુ થઈ ગઈ, પણ છે ને કે આ રોટલીનું બને છે ને એનું જ આ થેપલું બને મને કે, હ મને કે આ એક જ કહેવાય. મેં કેવી રીતે એક કહેવાય, તો કે એ ઘઉંનું ના એ ઘઉંનું, મને કે વસ્તુ એક જ છે ને એટલે એક ન કહેવાય, લ્યો મને કે થેપલું. પછી એને જે મેં જવાબ આપ્યો ને એ બહુ જાહેર સભામાં આપ્યા જેવો નથી, તેમ કહેતા હોય તમે કહી દો, પણ સાજોને તો મારે ગમે એમ જવાબ દેવાય, પણ તમને જાળવવા જોઈએ કારણ કે તમારે ઘર બાર ખરા ને, હાલતા જોડા પહેરી આવડે જ્ઞાથી શેડો ફાડ્યો છે એટલે જાય ક્યાં, ખાણિયામ માથું મૂક્યું છે અને ખંડાવવું જ પડે ને, ચોખા ને ફોતરા નોખા થવા જ પડે, બીજી વાત નહીં. એ મને કે એક જ ગણાય, એટલે મેં એને કીધું, મેં કીધું પોતાની પત્ની અને મા બોન દીકરીનો બધાનો એક સરખો જ આકાર હોય, પણ મેં કીધું ભેદ હોય, ભલે બધું એક સરખું હોય તોય મા ઈ મા બેન ઈ બેન. મેં કીધું તમે ખરી વાત કરો છો, પછી કોઈ બોલ્યા જ નહીં. હો સાના માના કે આઘામરો ને જેમ કરતા એમ કરવા દો, જેમ થેપલા લઈને ભાગ્યા. પછી એટલે આ બધું બહુ ધ્યાન રાખવું પડે, અને અત્યારે ઉપાધિ થઈ પડે બધી. તો વાલા ભક્તો, નિર્વાસનિકપણા વિશેનો ટોપિક છે. ભગવાનને પામવું હોય એને આ જગતમાંથી વાસના તોડવી પડે, તોડવી પડે, તોડવી પડે. એમાં મુખ્ય વાસના છે પાંચ, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. આને જ જગત કહેવાય છે. આમાંથી વૃત્તિ તૂટે એટલે જગત ગયું. એમાં જુઓ, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, ટૂંકું સમજાવું. ગંધ કોની તન્માત્રા છે? પૃથ્વીની. તમે ગંધ જીતી એટલે પૃથ્વીનું આવરણ ટળ્યું. આપણે આઠ આવરણ ટાળવાના છે. પહેલું આવરણ પૃથ્વીનું, ગંધ જીતી એટલે પૃથ્વી તમે જીતી ગયા, પૃથ્વી પાર થઈ ગયા. પછી કયું તત્વ આવે? જળ. બરાબર, તમે રસાસ્વાદ જીત્યો એટલે જળનું આવરણ પાર કરી ગયા. પછી કયું આવરણ આવે? તેજ. તમે રૂપ જીત્યા એટલે તેજ આવરણ થી પાર. ને પછી વાયુ. તમે સ્પર્શ જીત્યા એટલે વાયુનું આવરણ ગયું. પછી આકાશનું આવરણ આવ્યું. તમે શબ્દ જીત્યા એટલે આકાશના આવરણથી પર. પાંચ વિષય જીત્યા એટલે પાંચ આવરણ ગયા. પંચ વિષય પછી ત્રણ રહ્યા. જાણો છો? અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિ. બરાબર છે. પછી આવ્યું માન. હવે તમે અહંકાર જીત્યા એટલે અહંકારનું ગયું. પછી આવ્યું ચિત્ત. એનાથી સૂક્ષ્મ છે, અંદર છોડોક પાસ, એ જીત્યા એટલે ચિત્તનું આવરણ ગયું. અને પછી મૂળ પ્રકૃતિ, એનાથી પાર થાવ એટલે પછી એકલું ચૈતન્ય, ભગવાન સિવાય કાંઈ રહે નહીં. એ આઠ આવરણ પાર થવાનું, એક ભગવાન સિવાય કોઈ વાસના નહીં રાખવાની. આવું થવું પડે, થવું પડે ને થવું પડે. અને એને માટે એક જ ઉપાય છે નિર્વાસનિક થવાનો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નાશવંતપણું જાણો. કે આ વસ્તુ પહેલાં હતી નહીં અને પછી હશે નહીં, માટે મારે એમાં હેત રાખવું નથી. સમજ્યા? વરવરીયો તો એસો વરીએ મેરો ચૂડલો અમર હો જાય, એસે વર્કો વર્ગે ક્યાં કરું જો જન્મે ઓર મર જાય. મીરાબાઈની જેવી સમજણ આવી જાય કે એમાં શું પ્રીત કરવાની, કે રહેવાનું છે નહીં, જો રહેને વાલા નહીં હૈ ઉસમે પ્રીતિ કરકે ક્યાં કરું. હો નાનું ભાઈ, હારું ભલો ને બધી વાત હાશી, પણ હાલું નાશ તો થવાનું જ, કાળ એને ખાઈતો જવાનો જ, તારે એમાં યત્નો કરાય જેને કાળ અડે જ નહીં. આહા, એવા ભગવાન સ્વામિનારાયણ છે. એ કે એવા ભગવાન સ્વામિનારાયણને પામેલા દિવ્ય સાકાર થઈ ગયેલા ભક્તો છે, એમાં પ્રેમ કરો. કેમ જે એને કાળ ક્યારેય નાશ કરી શકતો નથી, માટે જેનો નાશ થવાનો છે એમાં પ્રીતિ ન કરવી, જગતને નાશવંત સમજો તો જ અવિનાશી ભગવાનમાં પ્રેમ કરવાની મજા આવે. નાશવંત સમજો એટલે આપોઆપ તુચ્છ થઈ જાય. સમજાણું? ગમે એટલી આયુષ પછી એ જેનો નાશ થવાનો હોય ત્યાં હું કામ ભરાવવું જોઈએ? ઘણા માણા ટૂંકા વિચારના છે કે હમણાં તો પણ ક્યાં વાંધો છે, જોશું ચેદી, એમ ન કરાય, આમાં અટાણથી જ વિચારી લેવાય કે આ નથી રહેવાનું. ભલે ને 5000 વર્ષ પછી જવાનું હોય, જ્ઞાનનો હેત કરાય. હેત તો અવિનાશી એવા ભગવાન સાકારમાં કરો. નાશવંતપણાની વાત પૂરી થઈ ગઈ. હવે જગતને નાશવંત જાણ્યા પછી જેમ છે એમ ભગવાનનો મહિમા સમજાય તો ભગવાન તરફ આત્મા ખેંચાય. માટે મહિમા સમજો. મહિમા સમજવાની રીત એવી છે કે કોઈ માણસને 100 રૂપિયાનો જેટલો મહિમા હોય ને, એટલો બીજાના હૃદયમાં 5000 રૂપિયાનો મહિમા ન હોય. સમજ્યા? વસ્તુ અરે કાંઈ નથી, તમારા દિલમાં કેવું ખેંચાણ છે એની અરે મતલબ છે. તો કોકને 5000નો મહિમા જેટલો હોય ને, એટલો બીજાને 1,00,000નો ન હોય. હા, આને તો 5 મળે તો એમ થઈ જાય, હું મળ્યા. બોલ્યા 1,00,000 મળે તો એમ થાય કે હોય તો આવે ને જાય. આવી વાત છે. એમ ઘણાને જોજો, માતાજી 3 ભુવનના સ્વામી, ત્યાં તો એને એટલો બધો મહિમા થાય, મારી માતા 3 લોકની સ્વામી, એ ધારે એમ કરે તો એટલો બધો મહિમા હોય, રાત દિવસ માતાજીનું અહોહોપણું જ રહે એને. અને આપણે અનંત બ્રહ્માંડના સ્વામી પુરુષોત્તમ નારાયણ પણ હોય, હવે કાંઈ નહીં, મહિમા જ નહીં લા. આવું મહિમા રાખો, મહિમા રાખો. હું મનમાં અહોહોપણું રાખવું પડે કે હા 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 હા, મારો પ્રભુ એમ, એ કેફ ને નશો હોવો જોઈએ. આનું નામ મહિમા, એ આનંદ, એ અહોહોપણું રાખો તો રે. નહીતર ભગવાનને તત્વે કરીને જેવા જેવા જાણ્યા હોય ને, તો પણ મહિમા વિનાનો લુખો નિશ્ચય કહેવાય. મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય અને મહાત્મ જ્ઞાને રહિત નિશ્ચયની વાત તમે સાંભળી છે. મહાત્મ હોય, જ્ઞાન હોય, એણે રહિત નિશ્ચય હોય, અને ઘણાને મહાત્મ્યને જ્ઞાને સહિત નિશ્ચય હોય. માટે એવો મહિમાવાળો ભગવાનનો નિશ્ચય રાખવો અને અહોહોપણું રાખવું. આ મહિમા વિશે થોડો પ્રકાશ કર્યો. હવે શુભ અશુભ વાસના ત્યાગવા વિશે. શુભ ને અશુભ બે વાસના દુઃખદાયક છે. પહેલાં અશુભ વાસના ટાળવા માટે શુભ વાસનાને ગ્રહણ કરો, અને પછી શુભ વાસનાને છોડીને ભગવાનમય બની જાઓ. આમ પગથ્ય પ્રભુ પાસે જવાય છે. તે પ્રથમના 32ના વર્તમાનમાં કહ્યું કે તમે ભગવદ્ કથા વાર્તા રૂપી ચારો ચરીને મૂર્તિ રૂપી માળામાં વિરામ લ્યો છો. ભગવાન કે તમે સેતે ભગવાનની કથા વાર્તા મૂકી અને જ્યાં ત્યાં ગામ ગોપોટા નથી સાંભળતા ને? સંતો કે નહીં. હવે જો જગત સંબંધી 5 વિષય અને ભગવાન સંબંધી 5 વિષય, બરોબર? હવે જગત સંબંધી 5 વિષયને છોડવા માટે ભગવાન સંબંધી 5 વિષય ભરપેટ ભોગવો. કારણ કે જો ભગવાન સંબંધી 5 વિષય નહીં ભોગવો તો તમારે જગત સંબંધી 5 વિષયમાં જતું રહેવાશે. કેમ જે 5 વિષયની વાસના બહુ છે એટલે. માટે જગત સંબંધી 5 વિષયમાંથી નીકળવા માટે ભગવાન સંબંધી 5 વિષયને પ્રેમથી ભોગવો. અને પછી તો કે ભગવાન સંબંધી 5 વિષય કથા વાર્તાદિક ચારો મૂકીને મૂર્તિ રૂપી માળામાં વિરામ લ્યો છો, છેવટે એ છોડવાનું કીધું. જોઈ, એ છોડીને મૂર્તિરૂપી માળામાં વિરામ લ્યો કહેશ, આ છેલ્લી વાત. એટલે શુભ વાસનાએ તમે છોડી દો કે મારે ભગવાનને હાર પહેરાવવો છે, સમજાણું, મારે આમ કરવો. એટલે હમણાં એક જણા ધામમાં ગયા તો ભૂત થયા, તો પૂછ્યું હું કામ થયા, તો કે આપણી વાડીએ ફૂલ બહુ થયા હતા ને મારે એના હાર પહેરાવીને મંદિરે મોકલવા હતા. એટલે પણ એમાં તો આપણી વાડીના ફૂલ તે વાડીમાં ફૂલમાં વાસના રહી તે ભૂત થયા. આવું છે, મેળ નથી, સાચી વાત કરું છું. બોલ્યા હતા મહારાજ પહેલા વહેલા એને ઘેરે ગયા પીપલાણામાં, નરસિંહ મહેતા, સમજાણું, તેનો અંતકાળ આવ્યો ને તે જીવ નીકળે નહીં છે. પછી કે હું બાપા તમારે તકલીફ છે, તો કે મારે જૂનાગઢ રાધાવણ દેવનો પ્રસાદીનો હાર પહેરવો છે, કે તે વળી લાવીને પહેરાવ્યો પછી જીવ ગયો. જેવા શુભ વાસના, અને મુક્તાનંદ સ્વામીને ક્ષય હતો પણ મુક્તાનંદ સ્વામીની શુભ વાસના હતી. તે સુખ સ્વામીએ એની વાતું લખ્યું કે સ્વામીના મનમાં એમ હતું કે મારે શું કરવું હતું, દિગ્વિજય કરવો હતો સંપ્રદાયનો. હા, કે આચાર્યને બધે ફેરવવા છે ને દિગ્વિજય કરવો છે, કે તે દેહ નો જ પડતો. પછી નિત્યાનંદ સ્વામી સમજાવ્યા કે સ્વામી હવે બધું પડ્યું મેલો ને, હવે હલાતું નથી ને બધું, હાથમાં જ કલમ પડી જાય, લાવો તમારો ધર્માખ્યાન ગ્રંથ હું પૂરો કરીશ અને દિગ્વિજય કાંઈ કરવો નથી. પછી સાથે તમારે કોઈને કરવો હોય તો પછી નહીં, દેશ વિદેશમાં કરો ને, બીજું શું, જેને ભગવાન પાસે ન જ જવું હોય ને બધા દિગ્વિજય કરવા, કંઈક તો કરવું. પછી સ્વામીએ બધાને સલાહ આપી કે ભાઈ શેરનું સેવન કરશો નહીં, રજોગુણી માણાને માનશો નહીં, અંતર્દૃષ્ટિ રાખજો ને, એવી બધી સલાહ આપી બહુ હારી હારી. અને પછી સ્વામી કે મહારાજ મને તેડવા આવ્યા છે ને હું ધામમાં જાઉં, જો ઓલું જરીક શુભ સંકલ્પ હતો જ નડ્યું લ્યો, અને ભજન સ્વામીને એ નહોતું કાંઈ નહીં. આવી વાતો છે બધી. હવે તો આ બધી છેલ્લી વાતો છે. તો શુભ અને અશુભ બંને વાસના ત્યાગવી પડે છે. જો ઓલા લાધા ઠક્કર અરજી ઠક્કરની બા હતી, ડોશી ખોજા હતા, એ તળાજા રહેતા, ખાસ મહારાજની સેવા કરવા ગઢડે રહેલા તળાજા છોડીને. તેનો મોટો છોકરો એકવાર છે ને સેવા માંડો આવ્યો, ડોશી કે મહારાજને ઉના મણ્યું છે ને આપણે આ મોટું આપીએ, મોટું કુંડું પાણી ઊનું કરવા. તે ઓલો છોકરો કે નાનું આપો ને એમાં એવા ખીજાણા કે મુવા ભગવાનની સેવા માંડો આવે છે, ભાઈ કે આઈ નહીં કે તે તળાજા કાઢી મૂક્યો. ડોશી સ્વામીને એને બોલ્યા નહીં, આવું ભગવાનમાં હેત, તારે કેટલું હેત. પણ ડોશીને મરતી વખતે એમ થયું કે મહારાજની મેં બધી સેવા કરી પણ મારા આ છે થાળ કરી ન જમાડ્યા. એટલે આ શુભ વાસના રહી, તે મોક્ષ ન થયો. પાછા જન્મમાં નાની બાન ત્યાં હીરાબા નામે દીકરી થયા, તે 8 વર્ષના થયા, તે મહારાજને પછી થાળ શીખીને બનાવીને ધરાવ્યો, પછી દેહ છૂટી ગયો. તે બધા રોવા બેઠા, મહારાજ કે આમ ટકા મૂંડીને મંડીને બેઠીને રોવો છો, હોવાની મન દૂધ પાવું ભૂલી ગઈ, હીરાબા કોણ હતા ખબર તમને? એ લાધા ઠક્કરની બા હતા, થાળ કરવાની વાસના રીતે. એટલે આવ્યા જોયું, એટલે આવું બધું છે. શુભ વાસના હારી નથી, સમજ્યો. પણ પાછા જોજો, અશુભ વાસના ટળી ન હોય એ પહેલાં શુભ વાસના મૂકી ન દેતા, હાવ મરશો. શુભ વાસના નહીં હારી, હાલો અશુભ બરાબર છે, તમારું ભલું પૂછો. અમેરિકામાં 2 જણા બાંધ્યા, હો હારે પેટ આવી ગયા, હું પડખે ઉભેલો. હા, એક જણો કે જીવનમાં ગુરુ જોઈએ, સમજ્યા, છેલ્લા શ્વાસ સુધી ગુરુ જોઈએ, ત્યાં બીજો બાંધ્યો. ગુરુ માધ્યમ છે, ગુરુ જોઈએ જોઈએ શું ચોટો છો? ગુરુ એક દિવસ છોડી દેવાના છે, ભગવાન જ રાખવાના છે, બે બાંધ્યા. અને પછી ઓલા ઓલા મારી પાસે આવ્યા, મને કે મારી વાત સાચી ને, ગુરુ છોડી દેવાના ને, બોલો, મને કે છોડી દેવાના ને. મેં કીધું તમારી વાત સાચી છે, ગુરુ છોડી દેવાના, પણ પેલા કરો જ ખરા, છોડી કરો પછી છોડી દેવાના થાય ને. ગુરુ કરેલા જ નહીં ને, કે ગુરુ છોડી દેવાના હોય ભગવાન જ રાખવાના. મેં તો પેલા કરો ગુરુ, સમજ્યા, મને કે કર્યા છે કર્યા છે. મને કે તમે મારા ગુરુ જ છો ને, લો. મને કે નહીં કર્યા, મેં કીધું એમાં કાંઈ વાંધો નથી. બસ મને કે તમને છોડી દેવાના નહીં, મેં છોડી દેવાના જરૂર ના નથી. મેં કીધું તમે ગુરુરૂપી નૌકામાં બેઠા, બરોબર છે, હવે આપણે અત્યારે સમુદ્રમાં જઈએ છીએ, બરોબર છે. મેં કીધું મને છોડી દેવાનો જરૂર, પણ કાંઠો આવે ત્યારે જો વચ્ચે છોડ્યો હોય તો મરી જાઓ પાણીમાં પડીને. તમને છોડી દેવાનું તાન બહુ છે પકડવા કરતા, કદાચ ઉતાવળી કરી નાખી મરી ગયા સમજો. એમ ઘણાને બહુ તાન હોય કે ગુરુ છોડી દેવાના, પણ ભગવાન મળી જાય પછી પહેલા ભગવાનનો સાક્ષાત્કાર તો કરો. ભગવાનમાં ડૂબી જાઓ એટલે ગુરુ આપોઆપ છૂટી જવાના, ન્યાય ક્યાં રહેવાના. પણ બસ પકડવા કરતા છોડવાનું તાન વધારે. એમ શુભ વાસના બહુ નડે છે, અશુભ હારી હાલો એવા જ કંઈ હાલતા છે. માટે સમજીને આ બધું ઉપયોગમાં લેજો બાપા. હવે આવ્યું મન ધાર્યું છોડવું, બહુ આકરો વિષય છે આ તો. મન ધાર્યું છોડવું કેમ થાય? માધમાં ભૂગાઘાટ ના કેવું છો? ગોપાલ સ્વામી તો એમ કહેતા હતા કે અખંડ વૃત્તિ કરતા અનુવૃત્તિમાં રહેવું કઠણ છે, કેમ જે બીજાની ઈચ્છા પ્રમાણે જ આપણે જીવવાનું, એ તો બહુ ભારે પડે. અને આ સત્સંગમાં જે મન ધાર્યું મૂકે ને એ જ મહાન થાય છે. લ્યો રાજકોટના ગુરુકુળના સંસ્થાપક શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી કાયમ કહેતા કે ભાઈ તમે બધું કરો છો પણ મન ધાર્યું કે કોઈની આજ્ઞાથી કરો છો? મન ધાર્યુંમાં પતી ગયું, મનના ધાર્યા માયા રહીશ, કારણ કે મન માયાનું છે. ઈ કે એમ કરો એટલે માયાનું જ ધાર્યું થયું. અને ભગવાનના ધાર્યામાં અને સંતોના વચનમાં તો દિવ્યતા રહી છે અને ભગવાન રહ્યા છે. માટે એમ કરવામાં કોઈ બાદ નથી. અને મનનું ધાર્યું જે કરશે એને બંધન થશે થશે થશે. સારું કરતો હશે તો એમાં બંધાય હારામાં. બોલો, મન ધાર્યું કર્યું એ હલવાણો સમજો. અને જુઓ એ એક પ્રકારની વાસના જ છે. સંતો મુકાવે, ભક્તો મુકાવે તો મૂકી દેવું. અને આપણે જે કાંઈ સિદ્ધાંત કરીએ, જે કાંઈ કરવાનું વિચારીએ, નાનું મોટું કોઈ નિયમ કે કંઈક લેવાનું નક્કી કરીએ, તો એ ભગવાનના સંતો ભક્તો પાસે, ભલે એકાદ પાસે એપ્રૂવ કરાવું કે આ કરું ને, એ રાજી થાય તો કરું. મોટાની અનુમતિથી કરો તો એનું ફળ બહુ અલૌકિક છે. અને તમારી મેળે મેળે પણ મેળે મેળે ઘર ગયો બહુ મજા નહીં, સમજાણું. પાંચ જણાને પૂછીને અમારી વિધિ પ્રમાણે કરો ને તો એ લગ્ન કહેવાય. અને ઓલ્યું શું કહેવાય ખબર છે? બધું હોય એકનું એક જ, જે કરવાનું હોય જ, પણ આને લગ્ન કહેવાય. એમ સંતો ભક્તોની અનુમતિથી જે કાંઈ તમે કરો એ ભજન કહેવાય. અને ઓલ્યું તો બધું ભવાડા જેવું જ, એમાં કાંઈ ન મળે. માટે ભગવાનના ભક્તએ મનનું ધાર્યા નિયમો ન પાળવા, મનનો ધાર્યો ત્યાગ ન રાખવો, અને મનનો ધાર્યો કાંઈ કરતાં કાંઈ ધર્મ જ્ઞાન વૈરાગ વગેરેનો ડોળ ન રાખવો, ડૂબવા મજા છે. હોવ જોવો ને, ઓલા સ્વામી હતા તે પલાળીને બાજરો ખાતા ખબર છે? પછી મહારાજે કીધું આજ પ્રેમી હરિભગતની રસોઈ છે સ્વામી, જમી લ્યો. તો કે મહારાજ મારે તો બાજરો ખાવાનો નિયમ છે. મહારાજ કે શા માટે નિયમ રાખ્યો? તો પ્રભુ તમને રાજી કરવા. મહારાજ કે સારું અમે રાજી થઈએ, આજ ખાઈ લો દૂધપાક પૂરી. પણ કે મહારાજ મારે નિયમ છે. મહારાજ કે સારું પાળો, તાર તું પલાળીને ખાસ, મારી માણકી કોરો બાજરો ખાય, ખાજે રાખ તમ તાર જાય. એમ ઘણા માણસને છે ને જેને રાજી કરવા છે ને એના કરતા નિયમ મહત્વનું થઈ જાય છે. તમે રાજી થાવ દુઃખી થાવ, નિયમી નિયમ એમ એટલા બધા નિયમના શોખીન વાનું કરવું. બોલો હવે આ ઘેટું લેવા તો હું ને સારું, હવે એ કાંઈ નહીં, હું દે કે ન દે, ઘેટું એ ઘેટું એમ આમ થોડું કરાય. એટલે આવું છે. એક જણાએ ગાય લીધી હતી દૂધ સારું, સમજ્યા? પછી ગાયમાં થઈ ગયું હેત, પછી વહીકી ગઈ, પણ હવે તો વાલી થઈ ગઈ, હવે એ હેતુ ફરી ગયો. બોલો એક જણા હરિભગત નહોતો ત્યારે કૂતરો લીધો, અને પછી થઈ ગયું હેત, થયો હરિભગત, પણ હવે મૂકવો ક્યાં, રાખ્યો એમ લ. આવું છે. માટે મનનું ધાર્યું કોઈ કરશો નહીં. ભગવાનને સંતો કેમ કરવું, એનું જ ફળ છે. આપણે જેની પાસે ફળ લેવું છે એનું ધૈર્ય જ કરીને, અને ભગવાનને રોજ ઉઠીને કહેવું કે મહારાજ મનનું ધૈર્ય મહેરબાની કરીને કરાવશો નહીં, અમારે તો તમારું ધૈર્ય કરવું છે, તમે રાજી થાવ એમ કરવું છે. અને જો એક છેલ્લી વાત મનના ધૈર્ય વિશે, પછી હું બંધ થઈ જાઉં. ઓકે, તમને ગમતું જ ન હોય, તમને એ વસ્તુ ફાવતી જ ન હોય, તમને એમાં બહુ જ કંટાળો હોય, પણ ભગવાનના સંતો ભક્તોની તમે ઈચ્છા જો જાણો કે એને બધાને મારી પાસે આ જ કરાવવું છે, તો ભલે તમને કંટાળો ચડતો હોય, અભાવ હોય, ગમતું જ ન હોય, તો પણ તમે બધાની ઈચ્છા જાણીને, બધાનું એમાં ભલું જાણીને જો તમે એને હવનું ગમતું તમારું ગમતું કરી શકો, તો તમે મનનું ધૈર્ય મૂક્યું કહેવાય. અને જે માણસ મનનું ધૈર્ય કરે છે ને, એ ઘણો મોટો થાય તો પણ એ ઝાઝો મોટો ન થાય, એમાં ઝાઝું દૈવત ન આવે, સમજાણું. અને ઘણું સાધન કરે, ઘણું બળ કરે તો પણ હવના હૃદયમાં એની ઝાઝી પ્રતિષ્ઠા ન થાય, ઝાઝો રાજીપો એને ન થાય. કેમ જે મનનું ધાર્યું કરવાના સ્વભાવવાળો છે ને, એ માની છે. આમ તો સારું કરતો હોય એટલે આપણે એને માની ન કહીએ, બાકી એનો માની સ્વભાવ છે. અને એ માનમાં કરે છે, ભલે દાન દેતો હોય, માળા ફેરવતો હોય, ધ્યાન કરતો હોય, ત્યાગ રાખતો હોય, પણ મૂળ હેતુ ભગવાનને સંતો જ રાજી થાય એવું ન હોય. આમ થોડુંક માલકર ભળી ગયો હોય માન, એને ખબર ન હોય, એને માનમાં વહેલો ઉઠે ને માનમાંના ટાઢા પાણીએ નાહીને માનમાં બેસી જાય કડક થઈને, માનમાં કથા કરે ને માનમાં સાંભળે ને એ બધું માનમાં બધું હાલતું હોય, એને ન ખબર હોય. અને આમ તો વાત બધી સારી ને સાચી અને ધર્મ પ્રમાણે હોય, એટલે ધર્મમાં ને ગુણમાં ગરી ગયેલું માન તો કાંઈ કળાય નહીં, એટલે આમને માલે ડીંડક. અને એમાં જો કોઈ કે ના પાડે ભાઈ આ રવા દે ને, હવે આ કહીને જ ન ફાવે ને, હું ખોટું કરું છું શાસ્ત્ર પ્રમાણે જ મારું એમ બાજે, ખબર એને ન પડે તું કરે છે ખોટું નથી, પણ તારો હેતુ નથી થારો ભાઈ સાહેબ, તને ભેળું માન છે એ દુઃખરૂપ છે. હવે એને બધા દુખાતા હોય ને તો એ કર્યા વગર ન રહેવાય, અને હું ખોટું કરું છું આ પાછું મોટો દાંડિયો. અને ખબર જીવને શી રહેતી, માન ક્યારે આવી જાય, ક્યારે ઈર્ષ્યા આવી જાય, ક્યારે અભિમાન આવી જાય, કાંઈ નહીં. દુર્વાસાને એ ન ખબર પડી કે હું માનમાં બધામાંથી ખીજાવું છું, બદ્રિક આશ્રમમાં એમ મારું કોઈ સન્માન ન કર્યું, આમ ન કર્યું, તેમ કર્યું, પાછા કે એવું કે હું મારી વાત ખોટી છે, મોટા માણસ સભામાં આવે તેનું માન સન્માન કરવાનું શાસ્ત્ર નથી, તમે બધા શાસ્ત્રની આજ્ઞા લોપો છો. આમ તમે જો દુર્વાસાની વાત આવા છે, પણ દુર્વાસાને કાંઈ આ લોકોને ધર્મ પળાવવામાં પ્રીતિ હતી એટલે ખીજાતા હતા, ધર્મની રક્ષા કરવા એને તો માન હતું એટલે ખીજાતા હતા. પણ હવે એની વાત પાછી બધી શાસ્ત્રી અને સાચી, હવે આમાં ખબર કેમ પડે, બોલો, ધર્મનું મર્યાદાનું મોરું પહેરીને માન આવી ગયું સાક્ષાત. હવે એને પહેર્યું છે મોરું ધર્મનું મર્યાદાનું, હવે માલકોરી બેઠું છે, હવે કળવું કેવી રીતે, એવી રીતે બોલો ખીજાણો હતો. દક્ષ પ્રજાપતિ શિવ ઉપર કે મેં તમને બ્રહ્માના કહેવાથી કન્યા આપી, બાકી હું આપું પાર્વતી તમારી જવાનું, આ બ્રહ્મા ઊભા છે અને તું ઊભો છો નહીં, કે શું તારા મનમાં સમજેશ કે નામ ને તેમને, બહુ દક્ષ પતા પછી ખીજાણો પાછો બધાને, હું કે હું કાંઈ માનથી નથી કહેતો, મારે કોઈ એની પ્રતિ ઈર્ષ્યા નથી, મારો જમાઈ છે, મારો હગો છે, મારે કાંઈ એનું અપમાન કરવું એવું મારે જ કાંઈ હોય નહીં. પણ આ જે સાચી વાત છે કે હું આ સભામાં વડીલ આવ્યો અને મારું મારો જમાઈ દીકરો જે મારો કહેવાય, હું એનો વડીલને ગુરુ કહેવાઉં, અને એ ઊભો ન થાય, આ ચાર મુખાળા બ્રહ્મા ઊભા થયા, આ વિષ્ણુએ મને સ્વાગત કરીને આવો કીધું, અને આ ન ઉઠે એટલે મારી વાત ખોટી છે, એટલે આપણે હાજી કહેવી પડે તમારી વાત હાજી, અને ઊભું થવું જોઈએ, એટલે આનું શું કરો. પણ એને ખબર હોય તો ને કે તમે આવ્યા એ જ સમાધિમાં હતા, બોલો હું ઓલે વડોદરામાં હોઈ ગયો હતો ને ઓલે આવ્યા, હું આવ્યો ને મને કેમ ન બોલે, હવે ખબર જ નથી તું આવ્યો, ખબર હોય તો ને, શંકરને ખબર જ નહોતી. અને દક્ષાપતિ પછી ખીજાણો, શંકરનો ભાગ કાઢી નીકળ્યો, લ્યો કે જાઓ તમે હવે નહીં, આવું છે, સમજાઈ ગયું, ભાગ કાઢી નીકળ્યો. દક્ષ પ્રજાપતિ યજ્ઞમાં જ ભાગ કાઢી નીકળ્યો, હાલો તારે હાલો. તો વાલા ભક્તો, મનનું ધાર્યું કરવું આપણો ટૂંકો સિદ્ધાંત. કોઈ પણ બાના હેઠળ મનનું ધાર્યું ન કરવું, બહુ ઝીણું છે એ ઓળખવું અને જોવું કે હું આ જે કંઈ કરું છું એમાં મારી માથે ભગવાન ને ભગવાનના સંતો ખરેખર રાજી હશે ને. સમજાણું, કોઈ વાતને કોઈ વાક્ય શાસ્ત્રમાંથી આમ જડની જેમ લાકડાની જેમ પકડવું નહીં, કંઈક પ્રેક્ટિકલી સમજતા શીખવું, તો મજા આવશે અને સુખ આવશે અને પ્રભુને પામવાનો રસ્તો ટૂંકો થઈ જશે. આટલી વાત સાથે આજની સભાને અત્રે સ્થિર કરવામાં આવે છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.